ඊළඟට ගරු හර්ෂිත සිල්ලා ඇමතුමා.
මම ඉස්සෝදේ මුලාසනාරුවට ගරු මන්ත්‍රීතුමනි, ගරු මන්ත්‍රීතුමා, ඔබතුමා කිව්වේ මේ 225 දෙනා සම්බන්ධයෙන් මොකද කළ යුතුයි කියලා?
මේ පාර්ලිමේන්තුවේ මන්ත්‍රීවරුන්ගේ දීමනා සම්බන්ධව යෝජනාවක් අනුමත වෙලා තියෙනවා. ඒක යෝජනාව ස්වංක්‍රීය ක්‍රියාත්මක වෙනවා නීති ක්ෂේත්‍රයත් එක්ක. නීති ක්ෂේත්‍රයක ක්‍රියාත්මක වෙනකොට මේකත් ක්‍රියාත්මක වෙන්න ඕනේ.
හරි හරි හරි, මට දැනුයි තේරුනේ. ඒ මන්ත්‍රීතුමා කියපක හරි, මන්ත්‍රීතුමා පඩිය සම්බන්ධයෙන්. ඔව්, ගරු මන්ත්‍රීතුමා කියන්නේ නීති ශේෂ්ත්‍රයේ පඩි වැඩි වෙනකොට පාර්ලිමේන්තුවේ මන්ත්‍රීවරුන්ගේත් පඩි වැඩි විය යුතු කියලා. මම මෙහෙමයි ගරු මන්ත්‍රීතුමා, ඔබතුමා කියන දේ මම පිළිගන්නවා. ඔබතුමා කිව්වා හරි, මෙතන ඉන්න හැමෝම මේ ධනවත් පුද්ගලයෝ නෙමෙයි. සමහර විට බොහොම අන්ත අසන්න ප්‍රදේශවල ඇවිල්ලා ඒ බොහොම මාරුවෙන් උඩට ඇවිල්ලා මන්ත්‍රීවරු වෙච්ච පුද්ගලයෝ ඉන්නවා අපේ රටේ. සමහරු හිතනවා මේ මන්ත්‍රීලා කියන්නේ මහවිශාල ධනස්කන්ධයක් තියෙන මිනිස්සු කියලා. සමහර කට්ටිය නම් මෙතනට අර මං ඊයේ කිව්වා වගේ බයිසිකල් ඇවිල්ලා ඊළඟට V8 එක යන කට්ටියත් මේකේ සෑහෙන්න ඉන්නවා. නමුත් සාධාරණ ලෙස මං හිතන්නේ මෙතනට පැමිණෙන මන්ත්‍රීවරුන්ගේ ගරුත්වත්වය රැකෙන විදිහට ඔවුන්ටත් සාධාරණ සේවයක් ඉෂ්ට කරන පුද්ගලයෝ හැටියට ඔවුන්ගේ පඩි පිළිබඳව සාකච්ඡා විය යුතුයි. මට ඕදීමනා පිළිබඳව සාකච්ඡා විය යුතුයි කියලා මම විශ්වාස කරනවා. මේ අවස්ථාවේදී මේ සහන මණ්ඩලය ගැන කතා කරනකොට මම හිතන්නේ මේක ඉතාමත්ම හොඳ දෙයක්. මොකද මේ 5 ඉඳලා 10ට වැඩි කළා ඊළඟට කලාපවල මේ සහන මණ්ඩල ස්ථාපනය කිරීම හරහා ජනතාව, සාමාන්‍ය පොත් ජනතාව මුහුණ දෙන ඒ ණය ගැටලු බේරගන්න ස්වේච්ඡාවෙන් එකඟතාවයට පැමිණෙන වැඩපිළිවෙලක් තමයි මේ සහන මණ්ඩල වලින් කරන්නේ. මම හිතන්නේ මොවුන් මේකට අය කිරීම කරනවා කියලා. ස්වේච්ඡාවෙන් ඉදිරිපත් කරන මේ සොලූෂන් එක ඒක ඔවුන් ක්‍රියාත්මක කරන්න බැඳලා ඉන්නවා. දැන් මම පොඩ්ඩක් ඊට එහා ගිහිලා කතා කරන්න කැමතියි. මේ කොහොමද බොහෝ දෙනා මේ ණය ප්‍රශ්න වලට මැදිහත් මේ ගොදුරු වෙන්නේ කියලා. ගොඩක් තියෙන්නේ ওই ශුද්‍ර මූල්‍ය ණය හරහා තමයි මේ අසරණ මිනිස්සු පොඩි ගණන් ණය අරගෙන ඒවා මහවිශාල පොලිය වැඩි වෙලා අපි දැක්ක වවුනියාවේ කාන්තාවක් සියදිවේ පවා නසාගත්තා. මහ බැංකුවේ අධිපති කුමාරස්වාමී මහත්මයා උතුරු ප්‍රදේශයේ සංචාරයක් කළා. ඒ හොයාගත්ත මේ දේවල් අපිත් එක්ක සාකච්ඡා කරනකොට ඔහු කිව්වේ සමහර අවස්ථාවලදී 100%ට 300% මේ පුද්ගලයෝ අය කර ගන්නවා කියලා මේ අසරණ කාන්තාවන්ගෙන් වැඩිපුරම. ඒ අවස්ථාවේදී මුදල් ඇමතිවරයා, සමරවීර මුදල් ඇමතිවරයා තීරණයක් ගත්තා. මං හිතන්නේ ඒ දිස්ත්‍රික්ක ඒ නියඟෙන් මේ පීඩා ලබපු දිස්ත්‍රික්ක ගානක කුඩා ණය අරගෙන තිබිච්ච කාන්තාවන්ට ඒ ශුද්‍ර ණය කපහරින්න මම හිතන්නේ රුපියල් මිලියන 500ක් රජයෙන් වියදම් කරා. නමුත් මෙතෙන්දී අපි දකිනවා මේක සිස්ටමික් ප්‍රොබ්ලම් එකක් කියලා. ඒ කියන්නේ මේක මේ හැමදාම තියෙන ප්‍රශ්නයක්. මේ මේ ප්‍රශ්නෙන් එළියට එන්න මොකක් හරි ක්‍රමවේදයක් අපි සකස් කරන්න ඕනේ. නැත්නම් හැමදාම මේ කට්ටිය මේ වගේ ණය ගන්නවා, හැමදාම මේ කට්ටිය අමාරු වැටෙනවා, හැමදාම මේ කට්ටිය පස්සෙන් එලෝගෙන ගිහිල්ලා හැමදාම මේ කට්ටියට මේ තාඩන පීඩන කළා මේ කට්ටිය ඒ අසන මිනිසුන්ගෙන් ඒ මුදල් ටික නැවත ගන්න උත්සාහ කරනවා. දැන් බලන්න සමහර දැන් අපි ගත්තොත් මූල්‍ය ශේස්ත්‍රයේ සියලුම බැංකු මේ නියාමනය වෙනවා මහ බැංකුව හරහා. දැන් ශුද්‍ර මූල්‍ය ආයතන ගත්තහම ශුද්‍ර මූල්‍ය ආයතන මම හිතන්නේ 1000කට වඩා තියෙනවා. 1000කට වඩා තිබ්බට ඒවයින් 75ක් විතර පමණයි ඔවුන් ස්වයං නියාමනයකට යටත් වෙන්නේ. එතකොට 900 ගානක් කිසිම නියාමනයක් නැතුව තමයි බොහෝ දුරට ක්‍රියාත්මක වෙන්නේ. ඉතින් මේ නියාමනය කියන එක ගත්තොත් සමහරු කියනවා ඇයි මේවා නියාමනය කරන්න බැරි? ඇයි අපිට මේ ණය ගන්න පුද්ගලයා අමාරුවේ වැටුනහම ඒ වෙනුවෙන් පෙනී සිටින්න ණය දීපු ආයතනය නියාමනය කරන්න නැත්තේ කියලා? අත වශයෙන්ම බොහෝ දුරට නියාමනය වෙන්නේ මේ මුදල තැන්පත් කරන පුද්ගලයා. දැන් අපි බැංකුවක නියාමනේ තියෙන්නේ අපි බැංකුවට ගිහිල්ලා යම්කිසි මුදලක් තැන්පත් කරොත් ඒ පුද්ගලයා වෙනුවෙන් රජය නියාමන මහ බැංකුව පෙනී සිටිනවා. එය ඒ නියාමනය කරන ලයිසන්ස් කරපු ආයතනයක් නා. එතකොට බොහෝ තැන්වල ඒ තැන්පත් කරුවා වෙනුවෙන් පෙනී සිටිනවා මිසක් ණය ගන්න පුද්ගලයා වෙනුවෙන් කවුරුත් කොහෙවත් පෙනී සිටින්නේ නැහැ. ඒක තමයි ඇත්ත කතාව. එහෙමනම් ඒ ණය ගත්ත පුද්ගලයා අමාරුවේ වැටෙනකොට ඔහු හෝ ඇයව ඒ උගුලෙන් එළියට ගන්න නම් ණය දෙන අවස්ථාවේදී ඒ නියාමනය සිද්ධ විය යුතුයි. උදාහරණයක් ඇරෙන මම කියන්නම්. සමහර බැංකුවකට ගියොතින් එහෙම බැංකුවෙන් ණයක් ඉල්ලුවොතින් එහෙම ඒ බැංකුවේ මැනේජර් අහනවා ඔයාට තව ණය කොච්චර තියෙනවද? තව බැංකු කීයක ණය තියෙනවද? හරි එහෙමත් නැත්නම් මේ ජීවත් වෙන්න සල්ලි තියෙනවද මේ ණය ගත්තොත් ණය ගෙවන්න පුළුවන්. ඊට පස්සේ ක්‍රිබ් එක තියෙනවා. මේ ක්‍රිබ් එකෙන් තොරතුරු ගන්නවා. අරගෙන කියනවා මෙයාට අපිට දෙන්න පුළුවන් මෙන්න මේ වාගේ ණයක් පමණ. නමුත් ක්ෂුද්‍ර මූල්‍ය ආයතන බොහෝ වෙලාවට එහෙම අර සොයන් රෙගුලාසියේ ඉන්න කට්ටිය ඇරුණාම ඔවුන් එහෙම කරන බව අපි දන්නවා. නමුත් බහුතරයක් එහෙම කරන්නේ නැහැ. එතකොට පුද්ගලයෙක් ඇවිල්ලා ණයක් කිල්ලුවොත් අපිට රුපියල් 50,000ක ණයක් දෙන්න කියලා ඒ ණය කිසිම බැලිල්ලක් හෙවිල්ලක් නැතුව ඒ ණය 50,000 දෙනවා. ඒ 50,000 අරගෙන අර අසර පුද්ගලයා මොකද කරන්නේ? ඒ 50,000 ගිහිලා අර අනිත් ණය ඒකෙන් බේරනවා. එතකොට ණය අරගෙන තව ණය බේරන එක තමයි බොහෝ දුරට මේ අපහසුතාවයට පත්වෙච්ච කට්ටිය කරන්නේ. එතකොට අපිට නියාමන ක්‍රමවේදයක් නැත්තම් හරි අපි ශුද්‍ර මූල පනත සම්මත කරා 2016. නමුත් ඒ ශුද්‍ර මූල පනතේ තියෙනවා ඒ ලයිසන්ස් කරන්න ඕනේ කියලා ඒ අදාළ ශුද්‍ර මූල ආයතන මං හොයලා බැලුවා. ආයතන 11ක් තමයි අයදුම් කරලා තියෙන්නේ. මොකද ඒකේ ඒ කන්ඩිෂන්ස් ගොඩක් තියෙන නිසා ආයතන 5ක් පිළිබඳව තමයි ඔවුන් තවදුර අධ්‍යයනය කරලා තියෙන්නේ. එක ආයතනයකට තමයි ඔවුන් කියන්නේ මහ බැංකුව හරහා ඒ ලයිසන්ස් එක දෙන්න පුළුවන් කියලා. එතකොට 1000ක් ඉන්නවා නම් එකකට දීලා හරියන්නේ නැහැ. එතකොට මේ ශුද්‍ර මූල පනත සංශෝධනය වෙන්න ඕනේ. ඒ ශුද්‍ර මූල පනත සංශෝධනය වෙලා මං අහගෙනයි මේ ළඟදී මුදල් අමාත්‍යාංශයේ අමාත්‍යතුමාගේ ලේකම් සමාවෙන උපදේශක මනෝ තිත්තවල මහත්මයා ප්‍රවෘත්ති මේ සාකච්ඡාවක කියනවා මුදල් අමාත්‍යාංශය බලාපොරොත්තු වෙනවා කියලා මේ සියලුම දෙනා මේ ශුද්‍ර මූල ආයතන යම් කිසි විදිහේ නියාමන ක්‍රමවේදයක් යටතට ගන්න. හැමෝම දැන් බලන්න බොහෝ පුද්ගලයන්ගේ සල්ලි සමහර ටීවී එකේ හැම ඇවිල්ලා පෙන්නනවා මෙන්න අච්චර කෝටි ගාණක් මෙන්න මේ ගියක් හදන්න දුන්නා අච්චර කෝටි ගාණක් ගම් වතුරට දුන්නා කියලා උජාරුවට කියනවා. නමුත් අවසානයේ මොකද වෙලා තියෙන්නේ? අසරණ මිනිස්සුන්ගේ සල්ලි තමයි ඒ බෙදලා දීලා තියෙන්නේ. අනිත් ඒවා පිටරටවල් වලට අරන් ගිහිල්ලා ආයතනය කඩාගෙන වැටලා අහිංසක මිනිස්සුන්ගේ සල්ලි ටික කවුරු හරි මේ අරගෙන රට බලලා. ඉතින් මම කියන්නේ මේ ශුද්‍ර මූල ආයතන ගැන බිමනක් නෙමෙයි. ලොකු ඔය කියා ගන්නා වූ සමහර මහ විශාල මේ ආයතන මේ විදිහට කඩා වැටලා තියෙනවා. නමුත් මම මේ අවස්ථාවේදී මේ මගේ අවධානය යොමු කරේ ශුද්‍ර මූල්‍ය මේ කොටසහරා සඳහා පමණයි. එතකොට එහෙමනම් අපිට මේ ප්‍රශ්නෙට ස්ථිරසාර විසඳුමක් ගේන්න නම් අපිට අවශ්‍ය වෙන්නේ ඒ රෙජිස්ටර්ඩ් ලයිසන්ස් බැංක්ස් කියන ඒවා නෙමෙයි, නොන් බැංකින් ෆයිනෑන්ෂල් ඉන්ස්ටිටියුෂන්ස් කියන ඒවායත්, බැංකු නොවන මූල්‍ය ආයතන ඒවායත්, ශුද්‍ර මූල්‍ය ආයතන ටික තෝරගෙන ඒවා යම් කිසි නියාමනයකට අනිවාර්යයෙන්ම යටත් වෙන ආකාරයේ වැඩපිළිවෙලක් සකස් කරගන්න මේ පාර්ලිමේන්තුවේ සහයෝගය හරහා. මොකද එහෙම කරගත්තොත් තමයි අපිට පුළුවන් වෙන්නේ ණය දෙන අවස්ථාවේදී ඒ ණය ඒ පුද්ගලයාට දිය යුතුද නැද්ද කියන තීරණය ගන්න වෙන්නේ. මොකද ලෝකේ කොහෙවත් ණය අරගෙන අමාරුවේ වැටෙනහම අපිට මහ බැංකුවට හෝ වෙන කොහෙට හරි ගිහිලා කියන්න බෑ මං ණය ගත්තා මං අමාරුවේ වැටුණා මට දැන් මේ ණය බේරලා දෙන්න කියලා. හරි එහෙම 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 වෙන්නේ නැහැ. ඒක තමයි අපේ වගේ රටවල් වල මේ කන්සිලියේෂන් බෝඩ් එහෙම නැත්නම් ණය සහනදායක මේ ආයතන ස්ථාපනය කළා ඒ ජනතාවට ඒ අවශ්‍ය උපකාරය ලබා දෙන්න. ඉතින් අවසාන වශයෙන් මට කියන්න ඕන වෙලා තියෙන්නේ මේ කරපු දේ හොඳයි. නමුත් මෙය ක්‍රමානුකූලව ඉස්සරහට ගෙන යන සහ මෙවැනි ණය සහන මණ්ඩලවලට එන පුද්ගලයන්ගේ ප්‍රමාණය අඩු කරගන්න නම් ණය දෙනකොට මූලික වශයෙන් මේ ශුද්‍ර මූල ආයතන වලින් ණය දෙනකොට ඒ ණය ගෙවන්න පුළුවන් තරමේ ණය ගෙවන්න පුළුවන් විදිහේ මේ ව්‍යාපෘති වලට ලබා දිය යුතුයි. එහෙමත් නැතුව ණය දීලා පොලිය ලබා ගැනීම සඳහා පමණ හොයන්නේ බලන්නේ නැතුව ඕන කෙනෙක්ට ණය දීලා ඕන දෙයක් කරගත්තාවේ හැබැයි දුන්නේ නැත්තම් මම රැයට ගෙදරට ඇවිල්ලා බල කරලා කෑ ගහලා කැත වචන කියලා අඩන්තේට්ටම් කරලා කොහොම හරි ඔහෙගෙන් මේ ණය වාර්කයයි පොලියයි ලබා ගන්නවා කියන චේතනාවෙන් ණය දෙනවා නම් කවදාවත් මේ ප්‍රශ්න විසඳුමක් ලැබෙන්නේ නැහැ. ඉතින් මගේ වෙලාවට බොහොමත්ම ස්තුතියි.
ස්තුති කරමි අමතුමා. ඊළඟ ඉන්දික අනුරුද්ධ ගරුමත්තුමා ඔබතුමාට විනාඩි 8ක කාලයක්. බොහොමත්ම ස්තුති මුලාසනේ ගරු මන්ත්‍රීතුමනි. විශේෂයෙන්ම අද දවසේ ඉදිරිපත් කරන ණය සහනදායී ආඥා පනතර සංශෝධන එකතු කරන්න වෙලාවේ මුළු රටම අද දරුණු අගාධයකට ගිහිල්ලා තියෙන මොහොතක ණයබරින් මුළු රටම මිරිකිලා ඉන්න මොහොතක ණය අරගෙන රට තුල කිසිම සංවර්ධනයක් නොකරන කාල වකවානුවක මහිතන්නේ ණය සහනදායි මණ්ඩලය තවත් ශක්තිමත් කරනු ලබන්නේ අනාගතයේ මේ දෙන ණය කන්දරාවේ හැටියට. අපි දන්නවා කැලෑ එලි කරනවා, පුරාවිද්‍යා ස්ථාන විනාශ කරනවා, පුරාවිද්‍යා ඒ ප්‍රදේශ ඩෝසර් කරනවා, ඒ සියල්ල කරලා ගෙවල් හදලා දෙනවා ණයකුත් එක්ක. හැබැයි මේ ආණ්ඩුව පවතිනකන් මිනිස්සෙකුට නිවසක් ලබා දීම උතුම් කාර්යයක්. ඒ නිවසක් වහලක් නැති කෙනෙකුට ලබා දීම උතුම් කාර්යයක්. හැබැයි නිවාස දෙන ගමන් ලක්ෂ 5 ණය, ලක්ෂ 7 ණය මේ සියල්ල කරපිට පටවනවා. එක්සත් ජාතික පාක්ෂිකයෝ බුරුතු පිටින් ගිහිල්ලා පෝලිං ගැහිලා ඒ පෝලිං වල ඉඳගෙන ණය ගන්නවා. මොකද අපේ ආණ්ඩුව අපිට සල්ලි දෙනවා කියලා. හැබැයි අපිට සල්ලි දෙනවා කියන ආණ්ඩුව ඒ ගන්න පුද්ගලයෝ හිතන්නේ මේ සල්ලි ආපහු ගෙවන්න ඕනේ නැහැ. ගෙවන්න අවශ්‍ය නැහැ මේ සල්ලි. මේ සල්ලි දෙන්නේ අපේ ආණ්ඩුවේ. අපි ඡන්දෙ දුන්නේ, අපි ආණ්ඩු හැදුවේ, අපි අගමැතිවරු හැදුවේ. ඒ නිසා අපි මේ ණය ගෙවන්න ඕනේ නැහැ කියන සිතුවිල්ලෙන් තමයි මේ ණය ගිහිල්ලා ගන්නෙ. සජිත් මහත්තයා හරි ෂෝක් වැඩක් කරනවා කියලා ගිහින් ගන්න. හැබැයි හැරිලා බලපුවාම තව අවුරුදු 5කින් 6කින් 7කින් 8කින් අපි දන්නවා මේ සහනදායි ණය සහනදායි මණ්ඩලය රට තුල සක්‍රීයව කටයුතු කරන්න වෙනවා. මොකද හැමෝම ණයකාරයෝ. දැන් ශුද්‍ර මූල ආයතන ගැන කතා කරා, ශුද්ධ මූල ආයතන කඩාවැටීම ගැන කතා කළා, ඒ වගේම ශුද්‍ර මූල ආයතන වලින් මිනිස් ජීවිතේ කඩාවැටීම ගැන කතා කරා. ශුද්‍ර මූල ආයතන තමයි මිනිස්සු බිලිගන්නේ කියලා කිව්වා. හැබැයි ගරු මූලාසනේ මන්ත්‍රීතුමනි, ඒ වගේම ආණ්ඩු පක්ෂේ මන්ත්‍රීවරුනි, ශුද්‍ර මූල ආයතන නියාමනය නොකිරීම තමයි මේ සියල්ලට හේතුව. ශුද්‍ර මූල ආයතන ගමට ගිහිල්ලා ගම තුල 2014 වසරට කලින් තිබුණා සුවන් රැකියාව කියලා දෙයක්. අද ඒක නැත්තර නැති වෙලා තියෙනවා. ඒ වගේම ගම තුල තිබුණා මොනවා හරි තේ කඩයක් දාගෙන, එහෙම නැත්නම් සංචාරක ව්‍යාපාරයට අවශ්‍ය කරන උපකරණයක් හදාගෙන රට තුල තිබුණ එන්න එහෙම ක්‍රමවේදයක්. අද මුළු පද්ධතියම කඩාගෙන වැටිලා තියෙනවා. ව්‍යාපාරයක් කරන්න බෑ. 20% නම් ලාභේ ඒක පොලියට ගිහිල්ලා ඉවරයි. ඉතින් විනාඩියට කතා කරන්න දෙන්නකෝ. අහගෙන හිටපුවාම හරිනේ.
ශ්‍රී ජයරත්න මන්ත්‍රීතුමා,
කඩන වැටීමක් නෙවෙයි මේ. මේ 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 නිකන් මේ මේ අබුත චෝදනා කරන්න බා. UMP ආවට පස්සේ කඩන වැටීමක් නෙවෙයි
මන්ත්‍රීතුමාගේ පොයින්ට් ඔෆ් ඕඩර් එකක් නෙවෙයි. ඔව් දැන් සිඩ්නි මන්ත්‍රීතුමා, ඕක මේ සරම කඩම් වැටෙනා වගේ කඩම් වැටීමක් නෙවෙයි, ආණ්ඩුව කඩා වැටීමක් ගැන කිව්වේ. ඉතින් ඒ නිසා මේ ආණ්ඩුව කඩා වැටීම ගැන අපි කතා කරමු. ඉතින් ඒ නිසා මෙන්න මේක තමයි රටට සිද්ධ වෙලා තියෙන්නේ. මේ ව්‍යසනය තමයි රටට සිද්ධ වෙලා තියෙන්නේ. ඉතින් ඒ නිසා අපි මේව නියාමනය කෙරුවා නම් දැන් හර්ෂ ගරු ඇමතිතුමා පැහැදිලිවම කිව්වා චෛත්‍ය හදනවා, පන්සල් හදනවා, විහාරස්ථාන හදනවා. ඈ එතකොට
ආර්යාව ගිහිල්ලා ඒ ඒ ගංවල ගංවතුර ආධාර බෙදනවා. ඈ මේ ඔක්කොම කෙරුවා. අපි දැක්කා එක අමාත්‍යවරයෙක් කියනවා ලයික මොබයිල් ආයතනයේ මම දිවුල පිටිය මැතිවරණ කොට්ටාසෙටත් ගිහිල්ලා දුන්නයි කියලා ගංවතුර ආධාර. ඒ වැඩි ප්‍රමාණයක් නායකාරය වෙලා දැන්. ඊට වැඩි ප්‍රමාණයක් ETI ආයතනයේ මුදල් තැන්පත් කරලා අද ETI ආයතනයේ මුදල් තැන්පත් කරපු සියලු දෙනා ඉන්නේ මහපාරේ. සියලු දෙනා ඉන්නේ මහපාරේ. සෙලාන් බැංකුව ඒ වෙලාවේ කඩා වැටීගෙන යන වෙලාවේ අපි දැක්කා ආණ්ඩුව මැදිහත් වෙලා ඒ සෙලාන් බැංකුව කඩා වැටීම ආරක්ෂා කරලා ඒ ගනුදෙනු කරුවන් ආරක්ෂා කරා. කොහොමද ආණ්ඩුවට වැඩපිළිවෙලා? ETI ආයතනයේ මුදල් තැන්පත් කරුවන් වෙනුවෙන් වෙනම වැඩ කටයුත්තක් කරනවා කියලා ආපු ආණ්ඩුව මොකද්ද ගත්ත වැඩපිළිවෙල? තාම වැඩපිළිවෙලක් නැහැ. තාම නියාමනයක් නැහැ. ඒ නිසා සහනදායි ණය මණ්ඩල හදාගෙන ණයගත්තු අය පරික්ෂම් කරන්න, එහෙම නැත්නම් පාක්ෂිකව පරික්ෂම් කරන්න රටේ වැඩපිළිවෙලක් නැත්තම්. රටේ වැඩපිළිවෙලක් නැත්තම් මං හිතන්නේ බොහොම භයානක තැනකට තමයි රට යන්නේ කියන එක අපි කියන්න ඕන. ඒ වගේම මේ මුදල් මේ විදියට දැන් අපි දැක්ක පහුගිය දවස්වල තිබුණා Enterprises Sri Lanka. දැන් කෝ Enterprises Sri Lanka ඇවිල්ලා තියෙනවද? ඒ Enterprises Sri Lanka තුලින් 113 පොලිය බැංකුවට දීලා 106ක් මහ භාණ්ඩාගාරයෙන් බැංකුවට යවන ක්‍රමවේදය ගිය අවුරුදේ සැප්තැම්බර් වල ඉඳන් පස්සේ නැත්තට නැතුව ගිහිල්ලා තියෙනවා. අද බස් එකක් ගන්න ලිපිගොනු හදලා දුන්න පුද්ගලයාට අද පාසල් සේවය සඳහා බස් එකක් ගන්න බෑ. ඒ වගේම සංචාරක සේවේ හෝම් ස්ටේ විදියට මේගොල්ල වැඩසටහනක් ගෙනාවා. හැබැයි සංචාරක සේවේ ඉන්න අයට ඒ කටයුත්ත කරගන්න බෑ. ඒ නිසා මේ මුදල් ටික මංකොල්ල කෑම කෙරුවා මහ පරිමාණ ජාවාරංකාරය. අපි දන්නවා 105 කොමිස් එකට මේ ණය අරගත්තා. 105 කොමිස් එකට මේ ණය අරගත්තා. දැන් බලන්න ඊ පෙරේදා අපිට ආරංචි වුණා කෝටි 1500ක් මේ මහ පරිමාණ වීමෝල් කරුවන් විසින් ආයෝජනය කරලා වීමෝල් කන්න 3ක් 4ක් 5ක් ඒ වී අස්වැන්න ලබා ගන්න බැරුව ගියාම මේ මෝල් පද්ධතිය කඩාගෙන වැටුණා. රටට හාල් දෙන්න, රටට බත සපයන්න මේ තියෙන වීමෝල් හිමියෝ නැත්තර නැති වුණා. අපි දන්නවා මම මරදගහමුල ඒ ප්‍රදේශයේ දිවුල පිටියේ නියෝජනය කරද්දී මරදගහමුල විතරක් වීමෝල් 300කට වඩා තියෙනවා. වීමෝල් 300කට වඩා තියෙනවා. අද මේ වීමෝල් හිමියෝ කඩාගෙන වැටිලා ඒ වී අස්වැන්න නැතුව. හැබැයි ඒ කඩාගෙන වැටිච්ච ව්‍යාපාරිකයට සුළුහා මධ්‍ය පරිමාණ කර්මාන්ත කරුවට සහන දෙන වැඩපිළිවෙලක් මේ ආණ්ඩුව තුල නැහැ. ඒ ආණ්ඩුවෙන් ඒ මුදල එහෙම නැත්නම් වෙනත් රටකින් ඒගත්තු ණය ඒක ක්‍රියාත්මක කරලා ඒ ජනතාවට එහෙම නැත්නම් ඒ පාඩු ලැබපු ඒ ව්‍යාපාරිකයට ඒ සහනදායි ක්‍රමයට මුදලක් දෙන්න මේ ආණ්ඩුවට හැකියාවක් නැහැ. එනිසා එක එක ඇමතිවරුන්ගේ ඒ ගෝලෙයින්ට ඒ මුදල් ටික අද වෙද්දි බෙදලා දීලා තියෙනවා. ඒ ගෝලෙයින්ට අද වෙද්දි මුදල් ටික බෙදලා දීලා තියෙනවා. ඒ වගේම Enterprises Sri Lanka තුලින් ඒ විදිහට කරලා තියෙනවා. ඒ වගේම දැන් හැම ආයතනයක් සනස ආයතනය ගත්තත්, සමූපකාර ආයතනය ගත්තත්, එහෙම නැත්නම් වෙනත් බැංකු පද්ධති ගත්තත් හැම තැනම මුදල් තැන්පත් කරගත්තා. තැන්පත් කරපුවාම ජනතාවට අනාරක්ෂිත භාවයක් නිර්මාණය වෙලා තියෙනවා. බැංකුවකට මුදලක් ගිහිලා තැන්පත් කරන්න බැරි තත්ත්වයක රට නිර්මාණය වෙලා තියෙනවා. පොලී අනුපාතයේ ලෝකේ වැඩිම පොලී අනුපාතය ගණනය කරන රට බවට ලංකාව පත් වෙලා තියෙනවා. 118යි 120යි නිවාස ණයක් ගත්තාම පොලිය ගෙවන තත්ත්වයට රටපත් වෙලා තියෙනවා. ඒ නිසා ආයෝජකයෝ එන්නේ නැතිකමත්, ඩොලරයේ ඉහළ යෑමත් මේ සියල්ල නිසා මිනිස්සු ණයකාරයෝ බවට පත් වෙලා තියෙනවා.
ඔබතුමාට විනාඩියක කාලයක්.
කෝ ආණ්ඩුවට අපි අහනවා, කෝ ආණ්ඩුවට මේවා වෙනුවෙන් වැඩපිළිවෙළවල්? ආණ්ඩුව ව්‍යවස්ථාවක් කරේ ගහගෙන යනවා එක කාලයකට, තව කාලයකට කොමිෂන් සභාවක් කරේ ගහගෙන යනවා, තව කාලයකට තවත් වැඩ කටයුත්තක් කරේ ගහගෙන යනවා. හැබැයි ආණ්ඩුව විසින් කළ යුතු, ජනතාව රැකගත යුතු, ආරක්ෂා කරගත යුතු වැඩපිළිවෙල කරන්නේ නැහැ. ඒ නිසා ආණ්ඩුවට ඡන්දෙ පහවිච්චි කරපු අය පමණක්ම නොවේ, රටේ සමස්ත 2 කෝටියකට වැඩියේ ඉන්න ජනතාව පවා මේ වෙනුවෙන් පීඩා විඳිනවා. ඉතින් ඒ නිසා මූලාසනයේ ගරු මන්ත්‍රීතුමනි, ඔබතුමත් තරුණ මන්ත්‍රීවරයෙක්, ව්‍යවසායකයෙක්, ඒ වගේම මේ රටට යමක් දෙන්න කැමැත්තෙන් ඉන්න මන්ත්‍රීවරයෙක් හින්දා පාර්ලිමේන්තුව නියෝජනය කරන බහුතරයක් රටට යමක් කළ යුතු පුද්ගලයෝ නිසා මං හිතන්නේ මේ ව්‍යසනයට හරියාකාරව මුහුණ දෙන්න වෙනවා. මේ එක කණ්ඩායමක් විතරයි, මේ එක පැලැන්තියක් විතරයි, මේ ට්‍රයිකෝට් අඳින පිරිසක් විතරයි මේ මහා බැංකු බැඳුම් කර සිද්ධිය නිසා අපි දන්නවා මුළු රටම අද අස්ථාවර වෙලා තියෙන. මුළු රටේම තියෙන අද මුදල් අද පොලි අනුපාතය ශීඝ්‍රයෙන් ඉහළ ගිහිලා තියෙන්නේ. ඩොලරේ යගරේ අගේ ශීඝ්‍රයෙන් ඉහළ ගිහිලා තියෙන්නේ. ඒ නිසා මේ රෝයල් කොලීජියට ඕන විදිහටවත්
එහෙම නැත්නම්
ටයිකෝට් කාරෙන්ට ඕන විදිහටවත් මේ ආණ්ඩුව මේ විදිහට කටයුතු කරගෙන ගියොත් මං හිතන්නේ ආණ්ඩුව කොහේ ගියත් ජනතාවට වෙන්නේ වහකුප්පි අතර ගන්න. ජනතාවට සිද්ධ වෙන්නේ වහබොන්න. ජනතාවට පිටිතද කරගන්න කියපු ආණ්ඩුවනේ මේක. මම අවසන් කරන්න ගරු මන්ත්‍රීතුමනි. ඒ නිසා අපි පැහැදිලිවම කියනවා ණය දීම කලමනාකාරීත්වයක් නැතුව ඒ වගේම නියාමනයක් නැතුව නන්නත්තාරේ බූරුව ගහන්නසේ ආණ්ඩුව කටයුතු කළොත් ආණ්ඩුවේ පළ විපාක ඊළඟට ආණ්ඩුව ලබා ගන්න ආයතයි වේකට වන්දි ගෙවන්න වෙන්නේ. ඒ නිසා නහස් ණය සහන මණ්ඩල දැම්මට වැඩක් නැහැ. ඒ තුලින් ජනතාවට සෙතක් වෙන්නේ නැහැ. හැබැයි මොකද රට නන්නත්තාර වෙන්න ණය කරලා තියෙන්නේ මේ ආණ්ඩුව. බොහොම ස්තුතියි.
ස්තුතිය කරමන්තුමා. මේ ළඟට ගරු සීතරන් මන්ත්‍රීතුමා ඔබතුමාට විනාඩි 20ක කාලයක්
තියෙනවා. ගෞරව තලමේ දංග මුරුපිනරවර්களே நாட்டிலே மட்டுமல்ல நாடு சார்ந்து வாழுகின்ற மக்களிடமும் கடன் என்பது அவருடைய வாழ்க்கையிலே மிக முக்கியமான ஒன்றாக கொள்ளப்படுகிறது. இலங்கை நாடும் கடனாலேதான் தன்னுடைய பொருளாதாரத்தையும் செயல்பாடுகளையும் முன்னெடுத்துச் செல்வதை ஒவ்வொரு நடவடிக்கைகளுக்கு ஊடாகவும் பார்க்க முடிகிறது. இலங்கையிலே இருக்கின்ற மக்களிடம் இன்று ஒரு மறைமுகமான ஆழமாக அவர்களை சுரண்டுகின்ற நடைமுறையை நாங்கள் இந்த நாட்டிலே பார்க்க முடிகிறது. அதான் இந்த மைக்ரோ ஃபைனான்ஸ் லோன் நுண்ணிதி கடன்கள் மூலமாக அந்த மக்களிடம் இருக்கிற சிறிய சுயசார்பு பொருளாதாரங்களை சுரண்டி எடுத்து அவர்கள் மனிதர்களாக இந்த மண்ணிலே வாழ முடியாதவாறு நிற்கதி நிலைக்கு தள்ளுகின்ற ஒரு சூழலை இந்த நாட்டில் சில நிதி கம்பெனிகள் மேற்கொண்டு வருவதை எங்களால் அவதானிக்க முடிகிறது. இந்த விடயம் தொடர்பாக இந்த மன்றிலே இந்த உயர்ந்த சபையிலே பல தடவைகள் பேசப்பட்டிருக்கிறது. பலமுறை இது ஆராய்வு செய்யப்பட்டிருக்கிறது. இங்கே எனக்கு முன்னர் பேசிய அமைச்சர் கர்ஷடி சில்வா அவர்கள் கூட இது பற்றி குறிப்பிட்டிருந்தார். மத்திய வங்கியினுடைய ஆளுநர் குமாரசாமி அவர்களும் கூட இது பற்றிய ஆய்வுகளை மேற்கொண்டிருந்தார். இது வவுனியா, கிளிநொச்சி, முல்லைத்தீவு போன்ற மாவட்டங்களில் கூடுதலாக அதிக அளவிலே யுத்தத்தின் வலிகளை தாங்கி அவர்களால் பொருளாதாரத்திலே முன்னேற முடியாமல் திணறுகின்ற அந்த மக்களிடம் ஆசை வார்த்தைகள் கூறப்பட்டு அவர்களிடம் இந்த நுண்ணிதி கடனை வழங்குகின்றவர்கள் முகவர்களாக சென்று ஆசைகளுக்கூடாக கடன்களை வழங்கி அவர்களை கொலைக்களம் வரை கொண்டு சென்றிருக்கிறார்கள். இதுவரை கிளிநொச்சி மாவட்டத்திலே 6க்கும் மேற்பட்டவர்கள் இவ்வாறு இந்த கடன் சுமை தாங்க முடியாமல் தற்கொலை செய்திருக்கிறார்கள். வவுனியாவில், முல்லைத்தீவில், வடக்கிலும் கிழக்கு மாகாணத்தில் கூட பலர் இவ்வாறு மரணத்தை தழுவிய சம்பவங்களை பத்திரிகைகளிலே நாங்கள் பார்த்திருக்கிறோம். நாட்டிலே இன்னும் இதற்கு ஒரு சரியான முடிவு எட்டப்படவில்லை. எல்லாரும் பேசுகிறார்கள், பாராளுமன்றத்தில் பேசப்படுகிறது, வெளியிலே ஆய்வு செய்யப்படுகிறது. ஆனால் இந்த நாட்டிலே இதற்கான தீர்வு என்ன? இதற்கான முடிவு எவ்வாறு எட்டப்பட்டது? வருகிற பொழுது சில வாக்குறுதிகள் வழங்குவார்கள். அவருடைய கடன்களுக்கான 6 மாத வட்டிகளை வழங்குகிறோம், அல்லது அவருடைய ஒருவரிடம் பிந்தி இந்த கடனை கட்டக்கூடிய வகையிலே நடவடிக்கை எடுக்கிறோம் என்றெல்லாம் சொல்லுவார்கள். ஆனால் அவ்வளவுதான். அரசாங்கம் புரண்டு போய் இருந்த 56 நாட்களிலும் இந்த கடன்கள் எதுவும் புரண்டு போகவில்லை. அது நேர்மையாகவே அறவீடு செய்யப்பட்டு கொண்டிருந்தது. மக்களை வருகி அந்த அறவீடு நடைபெற்றது. அதற்கு பிற்பாடு கூட கிளிநொச்சி மாவட்டத்தில், முல்லைத்தீவு மாவட்டத்தில் ஒரு பெரு வெள்ளம் வந்தது. இந்த நாட்டிலே இவரிடம் அதிகளவான வெள்ளப்பெருக்காலும் 40 வருடக்கார வரலாற்றிலே காண முடியாத ஒரு பாரிய வெள்ளத்தாக்கத்தை கிளிநொச்சியும் முல்லைத்தீவு மாவட்டங்களும் சந்தித்தன. இங்கு அமைச்சர் கஷடி சில்வா அவர்கள் கூட அந்த நேரம் கிளிநொச்சி மண்ணுக்கு வந்திருந்தார்கள். பல அமைச்சர்கள் வந்தார்கள். பிரத அமைச்சர் வந்தார், சபாநாயகர் வந்தார். நேற்று முன்தினம் ஜனாதிபதி கூட அங்கு வந்து போயிருக்கிறார். ஆனால் அந்த மண்ணிலே வாழுகிற மக்களுடைய பிரதானமான தொழில் விவசாயம். அவர்கள் வயல் செய்கையை நம்பியே தங்களுடைய இந்த கடன்களை பட்டு கடன்களை இன்னொரு இந்த நுண்ணிதி நிறுவனங்களிடமோ தனியாரிடமோ வங்கிகளிடமோ பெற்று இந்த வயல் செய்கையிலே ஈடுபட்டார்கள். இவ்வாறு வயல் செய்கையிலே ஈடுபட்டவர்களுடைய வாழ்க்கை இன்று கடும் நிற்கதியான நிலைக்கு வந்திருக்கிறது. 26,000 மேற்பட்ட குடும்பங்கள் வெள்ளத்தினால் கடுமையாக பாதிக்கப்பட்டன. ஒரு குடும்பத்திற்கு 10,000 ரூபாய் பணம் உடனடியாக அவர்கள் வீடுகளுக்கு சென்று தங்களுடைய வீடுகளை துப்புரவு செய்து வளவை துப்புரவு செய்து அழிந்து போன பயிர்களோடு மீண்டும் ஏதோ ஒரு வகையில் தங்களுடைய பொருளாதாரத்தை அவர்கள் முயற்சி செய்யக்கூடிய வகையிலே அவர்களுக்கான ஒரு வழிமுறையை உருவாக்குவதாக பிரதம மந்திரி தலைமையில் நடைபெற்ற கூட்டத்திலும் சரி, சபாநாயகர் தலைமையிலே நடந்த கூட்டத்திலும் கிளிநொச்சி அரச மாவட்ட செயலகத்தில் முடிவுகள் எட்டப்பட்டன. ஆனால் இதுவரை 2260 குடும்பங்களை தாண்டி இன்னும் அந்த 10,000 ரூபாய் மற்ற குடும்பங்களுக்கு செல்லவில்லை என்றால் இந்த நாட்டினுடைய அதியுத்தம பிரதமர் சொல்லுகின்ற வார்த்தை, இந்த சபையினுடைய உயர்ந்த சபாநாயகர் சொல்லுகின்ற வார்த்தைகளுக்கு இருக்கிற மகிமையையும் பெருமதியையும் நாங்கள் ஆய்வு செய்ய வேண்டும். அப்பொழுதுதான் இந்த நாட்டினுடைய உண்மைகளை மற்றவர்களுக்கு சொல்ல முடியும். குறிப்பாக இரணமடை குளத்தின் கீழான பல கிராமங்கள், குறிப்பாக வட்டக்கச்சி, பன்னங்கண்டி, முரசு மோட்டை, பெரிய குளம், நாகேந்திரபுரம், இந்த கிராமங்களுக்கூடாக செல்லுகின்ற தண்ணீர் இறுதியாக குளம்பெரும் கிராமமான கண்டாவளை என்கிற பேரூரை முழுவதுமாக மூடி பாய்ந்து கடலிலே செல்லுகிறது. அவ்வாறு அந்த கண்டாவளை என்கிற கிராமத்திலே மூடி பாய்ந்து செல்லுகின்ற தண்ணீர் அந்த நெல்லு பூக்குற காலத்திலே வெள்ளம் மூடி பாய்ந்தால் நெல்லினுடைய பூக்களுக்குள் தண்ணீர் சென்றுவிடும். அதனால் அங்கு அதனை சப்பட்டை என்று சொல்வார்கள். அது சப்பியாகவே நெல்லு உள்ளுக்கு நெல் கதிர் அரிசி இல்லாத நிலையிலே வரும். அவ்வாறாக கிட்டத்தட்ட 1283 விவசாய குடும்பங்கள் 5280 ஏக்கர் நிலத்திலே இந்த விவசாய செய்கையிலே ஈடுபட்டார்கள். இந்த கண்டாவளை என்கிற கிராமத்திலே இவர்களுடைய முழுமையான நெல் அளிக்கப்பட்டிருந்தும் கூட இவர்களுடைய இந்த கண்டாவளை கிராமத்தில் இருக்கிற மக்களுடைய நெல் அழிவுகளை விவசாய காப்புறுதி நிறுவனம் சென்று பார்த்துவிட்டு உங்களுடைய நெல்லு அழகாக நிற்கிறது, அது பார்வைக்கு நல்லாக இருக்கிறது, ஆகவே உங்களுக்கான காப்புறுதி தர முடியாது அல்லது அளவீடு செய்ய முடியாது என்று திரும்புகிறார்கள். நேற்று முன்தினம் பூனகிரியிலே இவ்வாறு காப்புறுதி நிறுவனம் அளவீடு செய்ய சென்றுவிட்டு செய்ய தேவையில்லை என்று திரும்பிய பொழுது மக்களுடைய எதிர்ப்பு காரணமாக ஒரு முகமனுக்காக சில இடத்திலே அளந்திருக்கிறார்கள். முரசு மோட்டையிலே, பெரிய குளம் என்ற பகுதியிலே, நாகேந்திரபுரத்திலே இவ்வாறு மக்களுடைய நெல் வயல்களை அளந்து அல்லது கணக்கிட்டு அவர்களுக்கான காப்புறுதியை வழங்குவதில் இந்த விவசாய காப்புறுதி நிறுவனம் ஒரு மாற்றாந்தாய் மனப்பான்மையுடன் நடக்கிறது என்பது மட்டும் தெளிவாக தெரிகிறது. நான் இன்று இந்த உயர்ந்த சபையிலே பார்த்தேன், படை புழுக்கள் பல படைகள் இந்த நாட்டுக்கு வந்து போயிருக்கிறது. ஆனால் படை புழுக்கள் வந்திருக்கிற இப்பொழுது இந்த படை புழுக்கள் வந்ததுக்கு காரணம் கூட சுய பொருளாதாரத்திலிருந்து எங்கள் மக்களை மாற்றி அந்த மக்களை இறக்குமதி செய்யப்படுகின்ற அந்த புறப்பாக்கம் செய்யப்பட்ட விதைகளை இந்த நாட்டுக்குள் கொண்டு வந்து அவர்களுடைய விவசாய சுய பொருளாதாரத்தை அடியோடு அறுத்தறிந்த காரணத்தினால்தான் இன்று இறக்குமதி செய்யப்படுகின்ற இந்த புறப்பாக்கம் செய்யப்பட்ட விதைகளோடு சேர்ந்து இந்த படைப்புழுக்களும் இந்த நாட்டுக்குள்ளே வந்திருக்கிறது. இந்த படைப்புழுக்களுக்காக இன்று பல விவாதங்கள் இந்த மண்டலில் நடைபெற்றது, பல கூட்டங்கள் நடைபெறுகின்றன. இந்த மக்கள் பாதிக்கப்பட்டிருக்க நியாயமானது, அவர்களுக்கு உடனடியாக தீர்வு வழங்கப்பட வேண்டும், அந்த படைப்புழுக்கள் அளிக்கப்பட வேண்டும். அதிலே கிருமி நாசினிகள் பாவிப்பதை விட எவ்வாறு இயற்கையாக அளிப்பது, அதற்கான மாற்று விலங்குகளை உருவாக்குவது போன்ற விடயங்கள் எல்லாம் ஆராயப்பட வேண்டிய விஷயம். ஒரு மனித குலம் இங்கே இருக்கின்ற தென்பகுதியில் இருக்கிற மக்களுடைய பாதிப்பை நாங்கள் மனிதாபிமானத்தோடு பார்க்கிறோம். இதனையே நீங்கள் வெள்ளம் வந்த இடங்களில் ஏன் மனிதாபிமானத்தோடு அந்த மக்களுடைய பிரச்சனையை பார்த்து அவருடைய பிரச்சனைக்கு உடனடி தீர்வை இந்த நாடு வழங்கவில்லை என்றால் இரண்டு எண்ணங்கள் கொண்டதாக இல்லையா இந்த விடயம்? ஒன்று, தென்பகுதியிலே பிரச்சனை ஏற்பட்டால், வெள்ளம் வந்தால் அல்லது அனர்த்தம் ஏற்பட்டால், வறட்சி வந்தால் அந்த மக்களுக்கு உடனடியாக நிவாரணம், அவர்களுக்கு உடனடியாக பிரச்சனைக்கு தீர்வு காணப்படுகிறது. ஆனால் இதே வடக்கிலும் கிழக்கிலும் ஏற்பட்டால் அது கிடப்பிலே போடப்படுகிறது அல்லது வெறுமனே அமைச்சர்கள் வருவார்கள், பார்வையிடுவார்கள், காப்புறுதி நிறுவனங்கள் வரும், பார்வையிடும், அவர்கள் சென்று விடுவார்கள், திரும்ப அந்த மக்களுக்கு அவை வழங்கப்பட மாட்டாது. இதுதான் அங்கிருக்கின்ற நியதியாக இருக்கிறது. கடந்த ஆண்டு கூட 2018 ஆண்டில் கூட கடுமையான வறட்சி இருந்தது, தண்ணீர் குடிதண்ணீர் பவுசர்களிலே வழங்கப்பட்டது, இன்னும் வறட்சி நிவாரணம் சரியாக அந்த மக்களுக்கு வழங்கப்படவில்லை. வறட்சியால் பாதிக்கப்பட்ட அனைத்து கிராம மக்களுக்கும் இந்த வறட்சி நிவாரணம் சென்றடையவில்லை. வெள்ள நிவாரணம் கூட இன்னும் முழுமையாக பாதிக்கப்பட்ட மக்களுக்கு 26,000 குடும்பங்களுக்கும் முதல் கட்ட வெள்ள நிவாரணம் சரியாக வழங்கப்படவில்லை. கிளிநொச்சி மாவட்டத்தில் இருக்கின்ற அனர்த்த முகாமைத்துவ பிரிவு சரியாக இயங்கவில்லை என்பதை நான் இதில் பகிரங்கமாக சொல்ல விரும்புகிறேன். காரணம், அங்கிருக்கின்ற அனர்த்த முகாமைத்துவ இணைப்பாளர் இன்பராஜ் அவர்கள் செயல்திறனற்ற ஒரு இணைப்பாளராகவே அங்கிருக்கின்றார். உண்மையில் வெள்ளம் அந்த இடத்திலே மூடி பாய்ந்த பொழுது அந்த இடங்களை சரியான முறையில் இனங்கண்டு ஒரு மனிதாபிமான கண்ணோட்டத்தோடு அந்த மக்களுக்குரிய விடயத்தை சொல்ல முடியாத ஒரு அனர்த்த முகாமைத்துவ இணைப்பாளராகவே இன்பராஜ் என்பவர் அங்கே காணப்படுகிறார். இதனால்தான் கிளிநொச்சி மாவட்டத்தினுடைய அனர்த்த முகாமைத்துவம் சரியாக செயல்படாத காரணத்தால் இன்றும் கூட கிளிநொச்சி மாவட்டத்தில் இந்த வெள்ளத்தால் பாதிக்கப்பட்டவர்கள் கடுமையான பிரச்சனைகளை எதிர்கொண்டிருக்கிறார்கள். நான் இங்கே குறிப்பிட்டது போல இந்த மக்கள் மானிய பசலையை பெற்றிருக்கிறார்கள். இவர்களுக்கு மானிய பசலை வழங்கப்படுகிற பொழுதே அவர்களிடம் காப்புறுதி அறவீடு செய்யப்படுகிறது. கடந்த 7 ஆண்டுகளுக்கு மேலாக இவ்வாறு வடக்கிலும் கிழக்கிலும் விவசாய செய்கையில் ஈடுபடுகிற மக்களிடம் அவர்களுக்கான மானிய பசலை வழங்கப்படுகிற பொழுதே அவரிடம் இருந்து இந்த காப்புறுதிக்கான பணமும் அறவீடு செய்யப்பட்டிருக்கிறது. ஆனால் இந்த 7-8 ஆண்டுகளில் ஒரு முறையாவது இந்த காப்புறுதி, விவசாய காப்புறுதி கூட்டு தாபனம் அவர்களுக்கான காப்புறுதியை வழங்கி இருக்கிறதா என்பதை பகிரங்கமாக சொல்லட்டும். இப்பொழுது வெள்ளம் வந்திருக்கிறது, அவருடைய விவசாயம் அழிந்திருக்கிறது, அவருடைய விவசாய செய்கையிலே பாதிப்பு வந்திருக்கிறது. அவர்கள் நெல்லை வெட்டுகிறார்கள். 40 மூடை நெல், கண்டாவளையிலே 1 ஏக்கர் வயலிலே 40 மூடை நெல் வெட்டக்கூடிய வயல் நிலத்திலே 13-15 மூடை வரையும் தான் விவசாயிகள் அறுவடை செய்கிறார்கள். அவ்வளவு தூரம் அவருடைய விவசாய செய்கை முழுமையாக பாதிக்கப்பட்டிருக்கிறது. நேற்று முன்தினம் முரசு மூட்டையிலே ஒருவர் அறுவடை செய்த பொழுது அவருடைய 1 ஏக்கர் காணியிலே 12 மூடை நெல் தான் அறுவடை செய்திருக்கிறார்கள். இவையெல்லாம் மிக பாரிய அளவிலே அந்த மக்களை பின்தள்ளி இருக்கிறது. அவர்களுடைய சுயசார்பு பொருளாதாரம், அவருடைய சொந்த உழைப்பு, அவர்கள் பட்ட கடன் இன்று அவர்கள் தெருவுக்கு வருகின்ற நிலைமையை உருவாக்கி இருக்கிறது. இந்த சபையிலே நாங்கள் கடன் பற்றி சொல்லுகிறோம். கடன் சுமையோடு வாழுகிற உலகத்திலே கடன் சுமையோடு வாழுகின்ற நாடுகளில் இலங்கை ஒன்று. அதிலும் அதிகமான கடனுக்குள் வாழுகின்றவர்கள் வடக்கிலும் கிழக்கிலும் வாழுகிற தமிழர்கள். ஏனென்றால் வடக்கிலும் கிழக்கிலும் யுத்தத்திற்கு பிறகு கூட நான் விரல் நீட்டி கேட்கிறேன், யாராவது எழுந்து சொல்லக்கூடிய அளவிலே ஒரு தொழிற்சாலையை உருவாக்கக்கூடிய வல்லமை இந்த நாட்டிலே 2 அரசுகளுக்கும் இருக்கவில்லை. ஏலும் என்றால் அவர்கள் சொல்லலாம், இந்த நாட்டிலே வடக்கிலும் கிழக்கிலும் இவ்வளவு யுத்தம் முடிந்து 10 ஆண்டுகள் நெருங்குகிற பொழுது அங்கிருக்கின்ற காங்கேசந்துறை சீமேந்து தொழிற்சாலையோ, வாழைச்சேனை காகித தொழிற்சாலையோ, பரந்தன் ரசாயன தொழிற்சாலையோ, ஆனகரவில் இருக்கிற குறிஞ்சாத்தீவு உப்பளமோ இந்த தொழில் தரக்கூடிய அல்லது வட்டக்கட்சி அரசு விவசாய பண்ணியோ, அன்ரிஸ் கம்பெனி, கிளாஸ் கம்பெனி, இந்த கம்பெனிகளை இயக்கக்கூடிய வல்லமை, ஒட்டி சுட்டான்ல இருக்கிற ஓட்டு தொழிற்சாலை, இவற்றை இதுவரை ஏன் ஆரம்பிக்கவில்லை அரசாங்கம்? அதற்கான உள்நோக்கம் என்ன? என்ன காரணம்? இதில் ஏதாவது ஒரு 2 தொழிற்சாலைகளை ஒரு வரவு செலவு திட்டத்துக்கூடாக பணம் ஒதுக்கி செய்யக்கூடிய வல்லமை இந்த அரசாங்கத்துக்கு இல்லையா? எத்தனை தடவைகள் வரவு செலவு திட்டத்திற்கு நாங்கள் எங்களுடைய முன்மொழிவுகளை கொடுத்திருக்கிறோம், இதனை செய்யுங்கள் என்று கேட்டிருக்கிறோம். இப்பொழுது கூட நான் அமைச்சர் கரசடி சில்வா அவர்கள் இருக்கிற பொழுதும் கேட்கிறேன், பகிரங்கமாக கேட்கிறேன். குறிஞ்சாத்தீவு உப்பளம் உலகத்திலே வயிற்று உப்பு, வெள்ளை உப்பு என்பதற்கு பெயர் போன உப்பு, உப்பு உற்பத்தி செய்யப்படுகின்ற இடம். கிட்டத்தட்ட 600 பேருக்கு உடனடியாக வேலை வாய்ப்பு வழங்க முடியும். 1000 மில்லியன் ரூபாய்களை இந்த அரசாங்கம் ஒதுக்குமானால் அந்த இடத்திலே 600 பேருக்கு வேலை வழங்கி அந்த தொழிற்சாலையை இயக்க முடியும். கிளிநொச்சியில் இருக்கிற பல்நோக்கு கூட்டுறவு சங்கங்களின் மாவட்ட கூட்டுறவு சபையினூடாக இதனை மிக துல்லியமாக அந்த மாவட்டத்தில் இருக்கிறவர்கள் மட்டுமல்ல ஏனைய மாவட்டங்கள் இருக்கிறவர்களுக்கும் வேலை வாய்ப்பு வழங்கக்கூடிய வகையிலே உருவாக்க முடியும். ஆனால் அவ்வாறான ஒரு தொழிற்சாலையை உருவாக்குவதற்கு அரசாங்கம் விருப்பங்களை கொண்டிருக்கவில்லை. காரணம், வெள்ளம் வருகிற பொழுதும் வறட்சி வருகிற பொழுதும் எந்த காலத்திலும் அவர்களை கையேந்துகின்ற ஒரு நிலைமைக்குள் வைத்திருப்பதுதான் அரசாங்கத்தின் நோக்கமா? தமிழ் மக்களுடைய பிரச்சனை தீர்க்கப்படவில்லை, அவர்கள் இன்றும் பிரச்சனை தீர்மானம் எதிர்பார்க்கிறார்கள், அரசியல் கைதிகள் தொடர்ந்து போராடி கொண்டிருக்கிறார்கள், அவர்கள் விடுதலை செய்யப்படவில்லை, காணாமல் போனவர்கள் தொடர்ந்தும் தெருக்களிலே தங்கள் பிள்ளைகளுக்காக கண்ணீர் விட்டு அழுது மரணத்தை தழுவிக் கொண்டிருக்கிறார்கள், சொந்த காணிக்கு போக வேண்டியவர்கள் தங்கள் சொந்த காணிக்கு போக முடியவில்லை, ஜனாதிபதி முல்லைத்தீவு வரையும் சென்றிருக்கிறார், ஆனால் கேப்பாப்புலவு மக்கள் தெருவிலே இருக்கிறார்கள். இதெல்லாம் நடந்து கொண்டிருக்கிற பொழுதும் இந்த மக்களுடைய வாழ்க்கையிலே மாற்றங்களும் வரவில்லை, அரசியல் தீர்வும் வரவில்லை, அவர்களுடைய வாழ்க்கையிலே கிடைக்கின்ற பொருளாதாரத்தை கூட கட்டி எழுப்பக்கூடிய ஒரு தொழில்மயப்படுத்தப்பட்ட நிலைமைகள் கூட அந்த மக்களுக்கு உருவாக்கப்படவில்லை என்றால் வடக்கிலும் கிழக்கிலும் என்ன எண்ணங்களை அரசாங்கம் கொண்டிருக்கிறது? ஆகவே இந்த வெள்ளம் வந்த பொழுது கூட நான் குறிப்பிடுகின்ற இந்த பிரதேசங்கள் மிக கூடிய அளவிலே பாதிக்கப்பட்டிருந்தது. பாதிப்புகளை மறைக்க பார்க்கிறார்கள். தென்னிலங்கையில இருந்து வருகிற அதிகாரிகள், உயர்மட்ட அதிகாரிகள், அவர்கள் குறிப்பிடுகிறார்கள், அங்கே கிளிநொச்சியில இருக்கிற அதிகாரிகள் சொல்லுகின்ற விடயத்தையோ அல்லது அங்கே இருக்கின்ற அரசாங்க அதிபர் பிரதேச செயலாளர்கள் சொல்லுகின்ற விடயங்களையோ கருத்தில் எடுக்காமல் அவர்கள் இந்த விடயங்களை மூடி மறைப்பதில் தான் கூடுதலான கவனம் செலுத்துகிறார்கள். இவை மிக அபாயகரமானது, அநியாயமானது, நியாயத்துக்கு புறம்பானது. அந்த மக்களுக்கு நீதி கிடைக்க வேண்டும். இந்த நீதிக்காகத்தானே இந்த நாட்டிலே பல விடயங்கள் நடந்து வருகின்றன. ஆகவே கௌரவ தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களே, இன்றைய தினம் இந்த கடன் சுமை என்பது, கடன் விடயங்கள் தொடர்பான இந்த விவாதத்திலே இந்த நாட்டில் இருக்கின்ற பல்வேறுபட்ட மக்களில், குறிப்பாக வடக்கிலும் கிழக்கிலும் வாழுகின்ற மக்களுடைய பிரச்சனை மிக மிக முக்கியமானது. இதே போலதான் யாழ்ப்பாணத்திலே புகையிலை செய்கையை தடை செய்தார்கள். இலங்கையிலேயே புகையிலை செய்கை தடை செய்யப்படுகிறது. சரி, புகையிலையை தடை செய்ய வேண்டும். ஏனென்றால் அதனுடைய அதில் இருக்கிற புகைத்தல், மதுவோடு சம்பந்தப்பட்ட விடயங்கள், அது மனித உயிருக்கு ஊறு விளைவிப்பதன் காரணமாக தடுக்கப்படுகிறது. தீவக பகுதிகளிலே பெரும்பாலான அல்லப்பிட்டி, மண்கும்பான், மண்டதீவு, வேலனை, புளியங்கூடல் போன்ற பகுதிகள் எல்லாம் இந்த புகையிலை செய்கைக்கு மிக மிக முக்கியமான பிரதேசங்கள். இந்த இடங்களிலே புகையிலைக்கு பதிலாக அங்கே கற்றாழை உற்பத்தி அறிமுகம் செய்யப்படுகிறது. அந்த இடங்களிலே அவர்கள் கற்றாழை உற்பத்தியில் ஈடுபடுவதென்றால் அவர்களுக்கான என்ன ஊக்குவிப்பு வழங்கப்பட்டிருக்கிறது? அவர்களுக்கு மானியம் வழங்கப்படுகிறதா? அதற்கான அடிப்படைகள் என்ன வழங்கப்பட்டிருக்கிறது? எதுவும் இல்லை. அவை தீவு பகுதிகளில் மட்டுமல்ல, வலிகாமம், வடமராட்சி போன்ற இடங்களில் இந்த புகையிலை செய்கையிலே ஈடுபட்டவர்கள் கற்றாழை உற்பத்தியிலே ஈடுபடுகிற பொழுது அவர்களுக்கு மானியத்தை அரசு வழங்க வேண்டும். அவ்வாறான ஒரு திட்டத்தை கொண்டு வர வேண்டும். இதற்காக பல தடவை பேசியிருக்கிறோம், சொல்லியிருக்கிறோம், ஆனால் இது நடைமுறைப்படுத்தப்படவில்லை. அவ்வாறான கற்றாழை உற்பத்தியாளர்களுக்கும் கிளிநொச்சி, முல்லைத்தீவு மாவட்டங்களிலே இப்பொழுது கஜு உற்பத்தியிலே பல விவசாயிகள் ஈடுபடுகிறார்கள். அவர்கள் இந்த கஜு உற்பத்தியிலே ஈடுபடுகின்றவர்களுடைய தொழில்துறையை விருத்தி செய்வதானால் அவர்களுக்கான கஜு உற்பத்திக்கான மானியம் வழங்கப்பட வேண்டும். அவ்வாறு மானியம் வழங்கப்பட்டால்தான் அந்த விவசாயிகள் எதிர்காலத்திலே தங்களையும் ஒரு நிலைநிறுத்தக்கூடிய பொருளாதார வல்லுநர்களாக கொண்டு வர முடியும். எனக்கு முன்னர் இங்கே பேசிய கௌரவ உறுப்பினர் குறிப்பிட்டார், கௌரவ தலைமை தாங்கும் உறுப்பினர் கூட இந்த நாட்டிலே ஒரு தொழிலதிபராக இருக்கிறார் என்று. தொழிலதிபர்களை உருவாக்குகின்ற அதே நேரத்தில் நாட்டிலே இருக்கின்ற ஏழை விவசாயிகள், வறுமையிலே வாடுகின்றவர்களும் தங்களுடைய பொருளாதாரத்தை கட்டி வளர்க்கக்கூடிய பொருளாதார நிலையிலே மேம்படக்கூடிய சூழலை அவர்களுக்கு அரசாங்கம் உருவாக்க தவறினால் நாட்டிலே முதலாளிகள் மட்டும் இந்த மண்ணிலே வாழ்ந்துவிட்டு போக முடியாது. நாளாந்தம் உழைக்கின்ற ஒரு விவசாயியினுடைய கனவுகளை நிறைவு செய்யக்கூடிய வகையிலே இந்த நாட்டினுடைய திட்டங்கள் இருக்க வேண்டும். அது மிக மிக முக்கியமானது என்பதை நான் இந்த இடத்திலே வலியுறுத்த விரும்புகின்றேன். மிக முக்கியமாக பெரும்போர் நடைபெற்ற 30 ஆண்டுகளுக்கு பின்னர் அந்த மக்கள் மெல்ல மெல்ல தங்களுடைய வாழ்க்கையை மேம்படுத்த தொடங்கினார்கள். ஆனால் வெளியிலே பிரச்சாரம் செய்யப்படுகிறது, நாங்கள் போரை முடித்திருக்கிறோம், போரை வென்றிருக்கிறோம் என்றெல்லாம் மாறி வருகிற ஒவ்வொரு அரசும் சொல்கிறார்கள். நேற்று கூட ஜனாதிபதி ஒரு வார்த்தை பாவித்திருக்கிறார், இந்த படை புழுக்களை அழிப்பதற்கு நீங்கள் போர்க்களத்திலே ஈடுபடுவது போல, போரை வெற்றி கொள்வதை போல நீங்கள் ஈடுபட வேண்டும் என்று. அவ்வாறு ஈடுபடுவது நல்லது, ஆனால் அதே போல பாதிக்கப்பட்ட மக்களுக்கு அந்த மனிதாபிமான அடிப்படையில், நியாயமான அடிப்படையில் என்ன விடயங்களை இதுவரை கையாளப்பட்டிருக்கிறது என்பதும் திரும்பி பார்க்கப்பட வேண்டும். இது மிக மிக முக்கியமானது. போர் நடைபெற்ற தேசம், போர் நடைபெற்ற தேசம், போருக்கு பின்னர் அந்த மக்களுடைய வாழ்க்கையில் மாற்றங்கள் இல்லை. அதற்கு அந்த போர் நடந்த காலத்தில் சுனாமி தாக்கத்தினால் பாரிய அழிவுகளை அந்த மக்கள் சந்தித்தார்கள். சுனாமிக்கு பிறகு தொடர்ச்சியான வறட்சிகளை அவர்கள் சந்தித்தார்கள். கடந்த மாதம் வெள்ளப்பெருக்கை அந்த மக்கள் சந்தித்திருக்கிறார்கள். இவ்வாறு மாறி மாறி பொருளாதார ரீதியாகவும் தங்களுடைய நிலையியல் வாழ்க்கை ரீதியாகவும் பாதிப்புகளை சந்தித்த இந்த மக்களுடைய வாழ்க்கையிலே அரசாங்கத்தினுடைய அவர்களை மேம்படுத்தக்கூடிய திட்டங்கள் என்ன? வெறுமனே ரோட்டு போடுதல், வீடு கட்டுதல், அவர்களுக்கான வசதிகளை மட்டும் செய்து கொடுத்தல் அபிவிருத்தியாகாது. அவருடைய எண்ணங்களிலே பொதிந்திருக்கிற அவருடைய எதிர்காலம் பற்றிய கனவுகளை சரியாக எடை போட்டு அதற்கேற்ற வகையிலே அரசு அந்த மக்களை அணைத்து செல்ல வேண்டும். அதனை அந்த அணைப்பிலே ஒரு தவறு ஏற்படுகிற பொழுது கூட இந்த நாட்டிலே ஒரு சரியான நேர்மைத்தன்மையை அல்லது இந்த மக்கள் எல்லோரையும் ஒரே சமனான பார்வையில் கொண்டு செல்லுகின்ற தன்மையை இந்த நாடு இழந்து வருகிறது என்பதைத்தான் நாங்கள் இந்த இடத்திலே தெளிவாக சொல்ல முடியும். ஆகவே கௌரவ தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களே, இன்றைய நாளில்
இந்த வெள்ளப்பெருக்கினால் பாதிக்கப்பட்ட மக்களுக்கு காப்புறுதி, விவசாய காப்புறுதி நிறுவனம், நான் காலையிலே விவசாய அமைச்சர் கௌரவ கரிசன் அவர்களையும் சந்தித்து கதைத்திருந்தேன். இந்த பாதிக்கப்பட்ட மக்களுடைய அவர்களுடைய பொருளாதாரத்தை மேம்படுத்தக்கூடிய வகையில் இந்த அரசு உடன் நடவடிக்கைகளை துரிதமாக மேற்கொள்ள வேண்டும் என்பதையும் நான் இந்த இடத்திலே மிக வினயமாக முன்வைத்து நிறைவு
செய்கின்றேன். மீளங்கட்ட சிட்டி ஜாயிரத்து மந்திரித்துமா அபுத்துமான வினாடி ஹயக்க காலசீமா இட பெற கரு துசிதா விஜயமான மெத்தினிய மூலசனி.
අරු මූලාසන අරුඩ මන්ත්‍රීතුමිනි, ඉතාම හොඳ පනතක් ගැන අපි අද මේ සභාව අවධානය යොමුලා තියෙන විශේෂෙම. හැබැයි මේ ගැන මට කතා කළ යුතු දේවල් බොහොම තිබුණත් මේ දැන් මේ සභාවේ අපි දැක්කා එකපාරටම අපේ මන්ත්‍රීතුමෙක් ඇවිල්ලා කතා කරගෙන කතා කරන කතා කරන කතා කරන ගියා කිසිම හරයක් නැතුව. එතුමා බොහොම නිකම් පලි ගැනීමේ වෛර ස්වභාවයකින් කතා කරේ. මම විශ්වාස කරනවා මේකටත් උත්තරයක් දුන්නොත් හොඳයි කියලා. එතුමා කතා කරා සජිත් ප්‍රේමදාස මැතිතුමාගේ ගම්මාන හදලා එතුමාගේ ඒ නිවාස වැඩපිළිවෙල පෝලිමේ ඉන්නවා මිනිස්සු ණය ගන්නවා. මිනිස්සු දැන් මේ ණය ගෙවන්න බැරි වෙනවා. ලොකු ඉතිහාසයක් කතා කරා. හැබැයි මම කියනවා ගරු මන්ත්‍රීතුමා මෙතන හිටියානම් හොඳයි. අපි දැක්කා පහුගිය කාලේ මෙතන දැන් නැතුණත් විමල් වීරවංශ නිවාස ඇමතිවරයා මේ රටේ කොහොමද නිවාස බෙදුවේ කියලා. හැබැයි එතුමා නිවාස බෙදුවේ පවුලේ අයට විතරයි. නිවාස හැදුවේ නැහැ. අද අපි සන්තෝෂ වෙනවා මේ විෂයෙන් පිට වුණත් මේකට උත්තරයක් දෙන්න ඕන. සජිත් ප්‍රේමදාස මැතිතුමා මාසෙකට ගම්මාන 20කට වැඩි විවෘත කරනවා. හැබැයි කවදාවත් ලංකාවේ තාම මේ නිවාස ණය ගෙවා ගන්න බැරි කිසි කෙනෙක් පොලිසියකට ගිහිල්ලා උසාවියකට ගෙනල්ලා නැහැ. 100%කට අඩු සහන පොලියකට තමයි මේ නිවාස හදා ගැනීමට බිම් කැබැල්ලක් සමග දෙන්නේ. ඉතින් මේක ඉතාම හොඳ සත්කාරයක් හැටියට දකිනවා. හැබැයි මේව බොහොම වෛරයෙන් අද සමහර අය කතා කරනවා මේ ගැන. ඒ මන්ත්‍රීතුමා කතා කරා ඉන්දිකානුරුද්ධ මන්ත්‍රීතුමා දැන් මෙතෙන්දි කතා කරනකොට මේ අද මේ ණය සහන මණ්ඩලය ගැන කතා කරනකොට එතුමා වීමෝල් කඩාගෙන වැටීම. වීමෝල් කඩාගෙන වැටීමට කවුද වගේ කියන්න ඕන? වීමෝල් කඩාගෙන වැටීමට වගේ කියන්න ඕන කෙනා කවුද කියලා දන්නවා? පහුගිය කාලේ පොළොන්නරුවේ කුඩා පරිමාණ ව්‍යාපාරිකයෝ ඔක්කොම වැටුණා වීමෝල්. අපේ ජනාධිපතිතුමාගේ සහෝදරයා තමයි වගේ කියන්න ඕන. සහෝදරයා ඇතුළු කීප දෙනෙක් ඒකාධිකාරයක් කරගෙන මේ අද සම්පූර්ණ වීමෝල් පුංචි වීමෝල් හිමියට වැටුණා. පහුගිය දවස්වල අපි දැක්කා මහජන බැංකුවට ලංකා බැංකුවට බලපෑම් කරලා තිබුණා. මගේ බැංකුවල තියෙන මුදල් මම ඔක්කොම අරන් වෙන බැංකුවකට දානවා මේ පුංචි මේ වීමෝල් හිමියන්ට ණය දුන්නොත් කියලා. ගරු මූලාසනාරූඪ මන්ත්‍රීතුමිනි, එයා ඒ තරම් ප්‍රකෝටිපතියෙක් කළා. මේ බැංකු ටික බය වුණා. මේ බැංකු බය වුණා. එහෙම කිව්වා. මගේ තියෙන සල්ලි ඇදලා වෙන බැංකුවකට දානවා කිව්වා. අර අහිංසක වීමෝල් වැහුනේ ඩඩ්ලි සිරිසේන මං බය නැතුව නමත් එක කියනවා. එදා හැමුණා අපි දන්නවාද පොළොන්නර දිස්ත්‍රික්කේ නේ ලංකාවේ මේ වගේ ව්‍යාපාරක වැහුණා. ඒ වගේම දැන් ගෝල්ඩන් කී එක දැන් කතා කරා ETI EAPA දි සිංහලාගේ මූල්‍ය ආයතනයේ බංකොලොත් වීම ගැන. දැන් ගෝල්ඩන් කී එක බංකොලොත් වුණේ කොයි කාලේද? ඇයි ඒ ගැන මොකද්ද කරේ? ගෝල්ඩන් කී එකේ අය කී දෙනෙක් මැරුණාද? ඒ ගැන දැන් ඔය මන්ත්‍රීතුමා හිටපු පැත්තේ අය බැලුවද? ඒවට මොකද්ද වුනේ? ඒව කරේ නැහැ. එන්ටර්ප්‍රයිස් ශ්‍රී ලංකා එක නතර වුණා කිව්වා. කවුද එන්ටර්ප්‍රයිස් ශ්‍රී ලංකා නතර කරේ? එන්ටර්ප්‍රයිස් ශ්‍රී ලංකා වැඩසටහන කරගෙන එනකොට අගමැති පැනලා ඇමති මණ්ඩලය පත් කරලා ඒ වැඩසටහන සම්පූර්ණ අවුල් කරා. ඒක නිසා මම ඇත්තටම අද මේ අපි සන්තෝෂ වෙනවා. ඊයේ අපි ඉතාම හොඳ පනතක් ගෙනාවා මේ පාර්ලිමේන්තුවට. ඊයේ ඉදිරිපත් කරා. සන්තෝෂ වෙන්න ඕනේ මෙවැනි දේවල්. දැන් මේ අද මේ ණය අය කරගෙන මේ සහන මණ්ඩල ක්‍රමේ සමාජිකයෝ 5 දිනක් හිටපෙක 11 දිනක් දක්වා වැඩි කරලා මේක වැඩි ණය බරින් ඉන්න වැඩි අය ඉන්න දිස්ත්‍රික්කවලට කලාප පහකට බෙදලා ඒ දිස්ත්‍රික්ක බෙදලා
ඒ දිස්ත්‍රික්ක වල තියෙන ප්‍රශ්න අරන් ඒ අයට සහන දීමේ වැඩපිළිවෙලක් මේ වගේ වැඩපිළිවෙලක් මීට පෙර තිබුණේ නැහැ. මේ වගේ න බොරුවට ඇවිල්ලා මේකේ වෛරෙන් ක්‍රෝධෙන් කතා කරනවට වැඩිය මේ වගේ හොඳ දකින්න ඕන. මේ මිනිස්සු වෙනුවෙන් යහපත් දෙයක් කරන්නේ. අපි ස්තුතිවන්ත වෙනවා අධිකරණ ඇමතුමේට. ඔබතුමිය අධිකරණ අමාත්‍ය ධුරේ බාරගත්තාට පස්සේ අධිකරණ ශේෂ්ත්‍රයේ අලුත් මේ නැම්මක් ඇති වුණා. අලුත් පෙරලියක් ඇති වුණා. මෙවැනි දේවල්. ඉතින් මේවා හොඳ දේවල්. ඒක නිසා මේවා විවේචනය කරනවාද බලාගෙන ඉන්න බැරුව ඇවිල්ලා විවේචනය කරලා යනවා. මේවා හොඳ දේවල්. මේ වුණේ නැහැ. හැබැයි මේකෙත් දකින්න නරක විදිහට වෛරක්කාර ස්වභාවයෙන්. ඒක නිසා ගරු මූලස්ථාන අරුඩ මන්ත්‍රීතුමිය අපි දන්නවා. ඒ වගේම සුද්ධ මූල ආයතනවල. ඒකනේ මෙතන කතා කරා. විශේෂයෙන්ම මේ සුද්ධ මූල ආයතනවල ගරු මං හිතන්නේ මේ සුද්ධ මූල ආයතනවල පොඩි පොඩි ණය ගැනීම මේකට අතුලත් වෙන්නේ නැහැ. ඒකනේ මේ සභාවේ අවධානය යොමු වෙන්න ඕන. දැන් විශේෂයෙන්ම අපි පහුගිය කාලේ සුද්ධ මූල ආයතනවල ණය කැපීම රුපියල් ලක්ෂය දක්වා අඩු කරා. ලක්ෂ දක්වා. හැබැයි එතන පොඩි අඩුපාඩුවක් වුණා. ගරු හර්ෂ සිල්ව අමාත්‍යතුමා මෙතන ඉන්නවා. ඒක තීන්දු කරන්න දුන්නේ මූල්‍ය ආයතන තමයි. එතන පොඩි ඒ ණය ගෙවීම ගැන තීන්දු කරන්නේ. සමහර වෙලාවට මේ මූල්‍ය ආයතන ඒ ණය දීපු ආයතන අර අමාරුවෙන් ගෙවාගෙන යන කෙනාට ගෙවාගෙන යන්න ඇරියා. ඒවා ගත්තා. ඒවා ඒ ආයතන කපන්න ඕන අය තීරණය කරනකොට අර ගෙවන්නේ නැතුව කපටිකමට තියාගෙන ඉන්න මිනිස්සුන්ගේ ඒවා මහ බැංකුවෙන් ප්‍රතිපූර්ණය කරලා අය කරගන්න කටයුතු කරා මුදල් අමාත්‍යාංශයෙන්. ඉතින් ඒ නිසා මේ ගැන නියාමනය කිරීමට බාර දෙනවා නම් දිස්ත්‍රික්කවල දිස්ත්‍රික් ලේකම්වරයාට හොඳයි. දැන් අපි දන්නවා සුද්ධ මූල ආයතනවල හුඟක් ගත්තම මේ දැන් ඉස්සෙල්ලා මන්ත්‍රීවරු කීප දෙනෙක් කතා කරා ගෙවල්වල ගිහිල්ලා ගෙවල්වල සමහර ගෙවල්වලට ගියාම ගෙදර ඉන්න ස්වාමියා නෑ වැඩට ගිහිල්ලා නැත්නම් රාජකාරියට ගිහිල්ලා ගෙදර ඉන්න කාන්තාවට තමයි කතා කරන්නේ. කාන්තාවට කතා කරපොන් සමහරලාට මේ සුද්ධ මූල ආයතන වලින් දෙන ණයවලදී මේ කාන්තාව පළදායි නොවන දේවල්ට හුඟක් මේවා යොදවනවා. සමහර තැන් හුඟක් තැන්වල අපි දකිනවා ඉලෙක්ට්‍රිකල් බඩු හුඟක් වෙලාවට මේක ගත්තම මාසෙන් දෙකෙන් කැඩිලා ක්‍රියා විරහිත වෙලා යනවා. ඉතින් මේවා හිතන්න නැති විදිහට මේ වගේ පොලිය හැදෙනවා. පොලිය හැදුනන් පස්සේ මේ මිනිස්සු ඇවිල්ලා ඊට පස්සේ මේ ණය එකතු කරගන්න ආපම යන්නේ නැහැ ගෙදරින්. ගෙදරවල ඉන්නවා. දැන් අපේ අර අනුරාධපුරේ අපේ මන්ත්‍රීතුමා කතා කරා. ඒ මන්ත්‍රීතුමා කිව්වා සමහර ගෙවල්වල පවුල් අවුල් වෙලා කියලා. මමත් පිළිගන්නවා ඒක. සමහර මේ අය හැමදාම ගෙදරට ආපම සමහරලාට ගෙදරින් ඉන්න පුරුෂයා නැහැ. ගෙදර හැමදාම එනවා. ගෙදර නොවන විතරයි ඉන්නේ. සෑමදාම හොයාගෙන එනවා මේ කය කරන්න. ඉතින් ඒ වගේ මම හිතන්නේ දේවල් ඇති වෙලා තියෙනවා. තවත් ඇති වෙන්න පුළුවන් මේ 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 මෙවැනි කටයුතු නිසා. ඒක නිසා විශේෂයෙන්ම දැන් අපි රටේ සමහර වෙලාවට හුඟක් වෙලාවට අපි දකිනවා මේ ණය වගකීමකින් මහ බැංකුවේ ලියාපදිංචි නොවන ආයතන දිනෙන් දින බිහි වෙනවා වැඩි. දිනෙන් දින බිහි වෙනවා වැඩි. මිනිස්සු අතේ සල්ලි නැති වුණාට මිනිස්සු අතේ සල්ලි වැඩි වුණාට මේ ආයතන වර්ධනය වීමේ ඉඩකඩ වැඩි. දිනපතා අපි දැකලා තිනවා ෆිනෑන්ස් කම්පැනි ඒ වගේම ලීසින් දෙන ආයතන ඒ වගේම ඔය මේ ETI වගේ ආයතන මහ බැංකුවට ලියාපදිංචි නොවන ආයතන ගණනාවක් දිනෙන් දින ආයතන දියුණු වෙනවා. දිනෙන් දින ආයතන වැඩි වෙනවා. ඒකට හේතුවක් තියෙන ආයතන වැඩි වෙන්නේ පුංචි දුප්පත් මිනිස්සුන්ගේ සල්ලි ටික තමයි මේ ආයතන ගන්නෙ. දුප්පත්කම මේකට දැන් ඉස්සෙල්ලා කතා කරපු ගරු සරත් අමුණුගම හිටපු අමාත්‍යතුමා කිව්වා සමහර බැංකු ළඟ තරවකාරෝ ඇවිල්ලා ඉන්නවා. තරවකාරෝ අරන් ගිහිල්ලා ඒ තරවකාරෝ බැංකු වලට යා එක ගිහිල්ලා ඒ බැංකු වල බලෙන් ඒ වෙලාවේ මේගොල්ලන්ගේ ඒ දේපල සතු කරගන්න කටයුතු කරනවා. ඒ වෙලාවේ මේගොල්ලන්ගේ සන්තකයට ගන්න හදනවා. ඒ සන්තකයට කියන්නේ ඒගොල්ලෝ උකස් කරගන්න හදනවා. ඒ කරලා ණයනිකුත් කිරීම කියලා. ඉතින් මේවා බොහොම මේ කෙනෙකුට මේකේ ණය ගැනීමේ තියෙන ඵල විපාකය ගැන හිතන්න පෙර සමහර අය මේවට අහුවෙලා අමාරු වැටෙනවා. ඒක නිසා මම හිතන්නේ මුදල් ඇමතුමා මේ ගැන හිතලා විශේෂයෙන් පහුගිය දවස්වල අපි දැක්කා අර නැගෙනහිර පළාත උතුරු පළාත ඒ වගේ
උතුරුමැද
පළාත වගේ දුෂ්කර පළාත්වලටත් මේ සුදු මූලයේ ණය වලින් මේ බලපෑම ඇති වෙලා තියෙනවා. ඒක නිසා මම හිතනවා අපි මේ ගැනත් හිතලා කටයුතු කරා නම් හොඳයි කියලා කියමින් අද මේ ණය සහන මණ්ඩලය ඇති කරලා කලාප පහක් හැටියට මේ මේක බෙදලා වැඩියෙන්ම මේ තමුන්ගේ දේපල බැංකු සතු වෙච්ච ප්‍රදේශ තෝරාගෙන ඒකට ඒ නියාමන කටයුතු කිරීමට කියලා සොයා බැලීමට මේ කමිටුවපත් කරලා මේ ගැන කටයුතු කිරීම පත් කරලා මේ කාලයක් හැබැයි මේ මේක ගැන වැඩි උනන්දුවක් ඇති කරලා දැන් වඩාත් මේ යාවත් කාලණ කිරීම පිළිබඳ කරු ඇමතුමේටත් ස්තුතිවන්ත වෙමින් අපේ රජයේ මේ ජයග්‍රහණයක් හැටියට සලකමින් මම නියදෙන ඔබතුමීට ස්තුති.
මීළඟට බිමල් රත්නායක ගරු මන්ත්‍රීතුමා ඔබතුමාට විනාඩි 13ක් කාලයක් තියෙනවා.
ගරු සභාපතිතුමියනි, ශුද්‍ර මූල්‍ය ණය සේවා කරන සහන මණ්ඩලය පිළිබඳ මේ පනත් කැටුම්පත් සංශෝධනයේදී මුලින්ම අපිට කියන්න තිබෙන්නේ මේ පනත් කැටුම්පත් සංශෝධනය ඒකට අපේ එකඟයි. එතනදී මගේ අවධානය යොමු කරන්න කැමති ගරු සභාපතිතුමියනි, මාගේ දැනීම හැටියට මේ පනත 1939 තරම් ඈතකදී සම්මත වෙලා 41 සංශෝධනය වෙච්ච පනතක් දැන් තමයි ඒක නැවත සංශෝධනය කරන්නේ. ජනතාවන් අසාධාන ලෙස ණය ලබා දෙන්නන් විසින් ගසා කෑම වැළැක්වීම අරමුණින් මීට අවුරුදු 80කට පමණ පෙර ආරම්භ කරන ලද පනතක්. දැන් ප්‍රශ්නේ තිබෙන්නේ ඔබතුමිය දන්නවා එදාට වගේම එදාටත් වඩා වැඩි කියලා කියන්න පුළුවන් අද වෙනකොට මේ ණයගැතිභාවය විසින් විශාල ගැටලුවලට අපේ රටේ ජනතාව පත්වලා තිබෙනවා. ඒකට පොදුවේ බලපාන්නේ රටේ ආර්ථිකයේ තිබෙන ගැටලුව. ඒ අනුව ගත්තොත් ගරු සභාපතිතුමියනි, ලංකාවේ සමස්ත ජනතාවගෙන් විශාල ප්‍රමාණයක් අපි දැන් මට දිස්ත්‍රික්ක වශයෙන් කියන්න වෙලාවක් නැහැ, ග්‍රාමීය නාගරික සහ වතුකරය කියලා ගත්තොත් සාමාන්‍යයෙන් මිලියනකට අධික ප්‍රමාණයක් ඉතා බරපතල ණයගැතිභාවයේ ගොදුරු වී තිබෙනවා. මේක දිස්ත්‍රික්ක වශයෙන් ගියොත් එහෙම සමහර දිස්ත්‍රික්කවල මේ 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 පවුල් එකක වශයෙන් ගත්තොත් ගරු සභාපතිතුමියනි, විශාල මට්ටමින් මේ තමන්ගේ ණයගැතිභාවයට ලක් වෙලා තිබෙනවා. ඊට අමතරව ඔබතුමිය දන්නවා මේ ණයගැතිභාවය විසින් ජනතාව අසීමාන්තික ගැටලුවට මුහුණ දෙනවා. මම උදාහරණයක් ගත්තොත් උතුරු නැගෙනහිර පළාතේ පළාත් දෙකේ පමණක් පසුගිය වසර ඇතුළතදී මේ ණයක වා ගන්න බැරුව මෙවැනි ආයතනවල ණයකත් අය 60 දෙනෙක් පමණ සිවිදි නසාගෙන තිබෙනවා. මේවයි සමහර ණයදෙන ආයතනවල මිල පොලි අනුපාතකයේ 220 වගේ ඉහළා ගියන්වල තිබෙනවා. ඒ වගේම ඒ ජනතාවන්ගේ මුදල් අය කරගන්නවට අමතරව ණය හිමියන්ගෙන් ඔවුන්ගේ වතු පිටි දේපල හිමි කර ගැනීම වගේම ලිංගික අල්ලස් ගැනීමත් මේකත් එක්ක සිද්ධ වෙනවා. මම උදාහරණ කීපයක් කියන්න කැමති. ජනමාධ්‍ය විසින් හෙළදරව් කරන ලද දැන් එකක් තියෙනවා, ණය ගවා ගන්න බැරිව අඹුසැමි යුවලක් ලිඳකට පැන දිවි නසා ගනිති. මේ යාපනයේ තෙන්මාරාච්චිවල ජනවාරි මාසේ සීදි නසා ගත්ත එකක්. ඊට පස්සේ ගරු සභාපතිතුමනි, ණය ගවා ගන්න බැරිව ගොවියෙක් වසබොයි ඒ පොළොන්නරුවේ ප්‍රදේශයේ 2018 පෙබරවාරි 6 වෙනිදා සිද්ධ වෙච්ච දෙයක්. ඊට පස්සේ වගාහානි නිසා ගොවියෙක් සිය දිනේ හානි කරගනි, ඒකත් ණයට සම්බන්ධ එකක් දිගට කියවද්දී ලොකු ලුණු වගාවට සම්බන්ධ ගොවි මහත්මයෙක් ගඹුල්ල රෝහලේ ගඹුල්ලේදී ඔහු සිය දිනේ සාගන්න. ඊට පස්සේ ගරු සභාපතිතුමනි, විශේෂයෙන්ම උතුරු පළාත නැගෙනහිර පළාත ගත්තොත් යුද්ධය නිසා මේ ණයදෙන සංමාගම් වලට යන්න උනේ නැහැ. යුද්ධෙන් පස්සේ මේගොල්ලෝ ගියා. අද එතන සම්පූර්ණ සුද්ධයක් ක්‍රියාත්මක වෙනවා. ණයදෙන සමිති සංවිධාන බැංකු වලින් ගිහිල්ලා ජනතාව මංකොල්ල කනවා. ඒ නිසා 2018 මාර්තු පළවෙනිදා යාපනයේ ජනතාව ගිහිල්ලා දිස්ත්‍රික් ලේකම්වරයා, මම කරුණාවෙන් ඉල්ලා සිටිනවා ගරු ඇමතුමියගෙන් ඇහුම්කන් දෙන්න කියලා. නැත්තම් මං මට පුටු වලට කතා කරන්න අවශ්‍ය නැහැ. ඔබතුමිනේ නිසි ගෞරවය ඇතුව මම කියන්නේ. හොඳයි. ඉතින් දැන් මේක කියනවා ගරු සභාපතිතුමියනි, විවිධ මූල්‍ය ආයතන යාපනයට දෙන ණය සේවාන් වහාම අත්හිටුවන්න කියලා යාපනයේ ජනතාව කිව්ලා දිසාපතිවරයාට තමන්ගේ කරුණු කියලා තියෙනවා. මොකද මම කිව්වා ගිය අවුරුද්ද ඇතුළතදී යාපනයේ පමණක් 60ක් ජනතාව සීනසාගෙන තිබෙනවා ඔක්කොම අය වැඩිපුර ප්‍රමාණයක් කාන්තාව ඔක්කොම නෙමෙයි අපි දන්නවා ඒක තීරණාත්මක සිද්ධියක් තිබුණා ක්‍රිෂාන්තන් කියලා ඒ තරුණ පියෙක් ඔහු ණයකවා ගන්න බරුව ඔහු මාස දෙකකට කලින් මැරුණා ඊට පස්සේ අම්මා පුංචි දරුවෝ තුන්දෙනාට වසපවලා අම්මත් මැරුණා ඉතින් ඒ වගේ අනුවේදනීය කතාවන් මේ ණයත් එක්ක තිබෙනවා ඉතින් ඒ නිසා නමුත් දැන් මේ එවැනි අයට උදව් කරන්න තමයි මේ පනතක් තියෙන්නේ ණය සේවා සහන මණ්ඩලය. නමුත් මා දැන් මන්දාක කලින් මන්ත්‍රීතුමෙකුත් ඉදිරිපත් කළා මේක පාර්ලිමේන්තුවේ පර්යේෂණ අංශයෙන් පුස්තකාලේ සකස් කළ දුන්නු වාර්තාවක්. ගරු සභාපතිතුමියනි මේ ණය සේවය ණය අර්බුදයන් වලදී ජනතාවට සේවකයන් තියෙන මේ දෙපාර්තමේන්තුව ගැන මං හිතන්නේ ජනතාව දන්නේ ඉතා අඩුයි. ජනතාව දන්නේ නැහැ Tamanට මෙහෙම ප්‍රශ්නයක් වුණාම යන්න අඩු ගානේ රාජ්‍ය ආයතනක් තියෙනවා කියලා. උදාහරණයක් ගත්තොත් එහෙම 2017 අවුරුද්දටම 2017 අවුරුද්දටම මෙවැනි ප්‍රශ්න සඳහා ඉල්ලීම් ඇවිල්ලා තියෙන්නේ 372යි මේ ණය සහන මණ්ඩලයේ. ඒතර ඒ වයින් සෙටල් කරලා තියෙන 147යි විසඳලා තියෙන්නේ. 167ක් අයින් කරලා තිබෙනවා. ඒත් ඔබතුමාට පේනවා ඔබතුමීට පේනවා මේ අතිවිශාල ණය කන්දක මිනිසුන් නේදලා ඉන්නවා හැබැයි මේ ණය සේවා සහන මණ්ඩලයක් තියෙනවා කියලා ජනතාව දන්නේ නැහැ. ඒ නිසා මම විශේෂයෙන්ම ගරු ඇමැතිතුමගෙන් ඉල්ලා සිටිනවා ඔබතුමිය දැන් මේක ශාඛා කාර්යාල ආරම්භ කරන්න නැත්නම් කිසි යෝජනාවක් තියෙන නිසා මගේ යෝජනාව තමයි මිනිස්සු මේක හැම දිස්ත්‍රික් ලේකම් කාර්යාලයකම මම කියන්නේ විභාග කරන්න ඔබතුමියට එතන බැරි වෙන්න පුළුවන්. අඩු ගානේ පැමිණිලි බාර ගන්න හරි විභාග කරන්න ඔබතුමිය දිස්ත්‍රික්ක පහකණම් පටන් ගන්න ඉන්නේ ඒක ප්‍රශ්නයක් නේ ආරම්භයේ. හැබැයි පැමිණිලි බාර ගන්න එක දිස්ත්‍රික් ලේකම් කාර්යාලේ පුංචි තැනක් ඉල්ලගෙන කරන්න කියලා මොකද මිනිස්සු අසීමාන්තික ණය අර්බුදයක ජීවත් ඉන්නේ. ඉතින් ඒ නිසා එහෙම නැතුව ඔබතුමිය ගත්තොත් මේ දෙපාර්තමේන්තුවට පඩිගෙවන එක වුණත් අපරාධයක් වෙයි. ඔබතුමිය බලන්න කේසස් 372යි අවිලා තියෙන්නේ අවුරුද්දටම 2017. උතුරු නැගෙනහිර විතරක් 60ක් මැරෙනවා මේ නිසා තව මැරලා ඇති වෙන පළාත්වල. ඒතර ඒ නිසා මම මේක කියන්නේ මිනිස්සු ගැන මේක අවබෝධයක් හදන්න සහ මිනිසුන්ට පැමිණිලි බාර දෙන්න තැනක් හදන්න ඒ වගේම ඔන්ලයින් සිස්ටම් එකක් හදන්න. Facebook page එකක් පටන් ගන්න ණය ප්‍රශ්නයක් තියෙනකොට මිනිසුන්ට වගකීමක් ඇතුව නිකම්ම නිකන් ඕන කෙනෙකු ලියුමක් ලියන්න නෙමෙයි ඕන නම් JP කෙනෙක් අස්සනක් එක්ක ඇතුවා හරි ග්‍රාමසේක මහතාගේ අස්සනක් එක්ක හරි කමන්නේ ඒකට එවන්න. එතකොට මිනිසුන්ට පුළුවන් අඩු ගානේ තමන්ගේ දුක කියන්න තැන විසඳ ගන්න ඒක කෙසේ වෙතත්. ඒ වගේම තමයි ගරු සභාපතිතුමියනි මගේ යෝජනාව මම දැක්කා හර්ෂ සිල්ලා ඇමතුමත් යම් යෝජනාවක් කරනවක් කළා. දැන් මේ ණය අර්බුදය ගත්තාම මේක පැහැදිලිවම ආණ්ඩුවල අවබෝධය මත මම කියන්නේ ආණ්ඩුවල උදව්ව මත කියලා. නම පැහැදිලිවම ආණ්ඩුව තමන්ගේ වගකීම් පැහැර හැරීම පිළිබඳ ප්‍රශ්නයක් නේ. මේක තනිකරම මිනිස්සු මංකොල්ල කන බව දැනදැන මිනිස්සුන්ව මංකොල්ල කන බව දැනදැන මේ ශුද්ධ මූල ආයතන විසින් ඒ මංකොල්ලයට සූරා කෑමට ගසා කෑමට ඉඩ දීලා දැක්කේ නැවගේ බලන් ඉන්නවා. ඒක තමයි මේ තියෙන්නේ. දැන් ඔබතුමා දන්නවා මංගල සමිර මුදල් ඇමතිවරයා මෙතන මේ පාර්ලිමේන්තුවේ ප්‍රකාශ කරා ETI සම්බන්ධ ප්‍රශ්නේදී 220 පොලියට ණය ගන්නවා ණය දෙනවා කියලා ශුද්ධ මූල ආයතන. එතන අපි කියන්නේ දැන් ඒ නිසා අපි යෝජනා කරනවා ඔබතුමියට කීපයක් මම කියන්නම්. මේ මයික්‍රෝ ෆයිනෑන්ස් කියන්නේ ඇත්තටම ලෝකේ වමේ ව්‍යාපාරයෙන් සමාජවාදී ව්‍යාපාරයෙන් මොකද බැංකු හදලා තියෙන්නේ ලොකු අයට සල්ලි දෙන්න පොඩි අයගෙන් එකතු කරලා. අද වුණත් ඔබතුමිය දැක්කොත් බ්‍රේක් ඩවුන් එක ගත්තොත් කෘෂිකාර්මික ණය තියෙන්නේ 7%. කෘෂිකාර්මික ණය තියෙන්නේ 7%, ජනගහනයේ මිලියන 10ක් ඉන්නේ කෘෂිකර්ම. ඒතර ණය දෙන්නේ පොඩි මිනිහාගෙන් අරගෙන ලොකු මිනිහාට. ඒක කොයි ලෝකෙත් එකයි. නමුත් සමාජවාදී ව්‍යාපාරය තමයි මේ මයික්‍රෝ ෆයිනෑන්ස් කියන එක හඳුන්වා දුන්නේ. හැබැයි සමාජවාදී ව්‍යාපාරය හඳුන්වා දුන්නු මයික්‍රෝ ෆයිනෑන්ස් මූල ශුද්ධ මූල්‍ය කියන එක සභාපතිතුමිනි පසු කාලෙක මේවා සම්පූර්ණයෙන්ම වෙනත් ව්‍යාජ වංචනික ධනවතුන්ගේ අතට මාරු වුණා. ඔබතුමිය දන්න මම බොහොම වගකීමෙන් කියන්නේ මම වගේ කීමෙන් තොරවනේ මේ කියන්නේ පුද්ගලයන්ට අගෞරව කරනව නෙමෙයි. ඔබතුමිය දන්නවා මේ මයික්‍රෝ ෆයිනෑන්ස් වල ලෝක ප්‍රසිද්ධම චරිතයක් තමයි ග්‍රාමීණ බැංකුව බංගලාදේශ ග්‍රාමීණ බැංකුව හදපු ආචාර්ය යුනුස් මහත්මයා. මම දැන් අද උදේ ලිව්වා බංගලාදේශ සෝෂලිස් පාටියකට මම මොකද දැනගෙන හිටපු නිසා නමුත් මම වගකීමෙන් කියන්න ඕන නිසා මම එතුමාට ලිව්වා මම ඇහුවා මේ ග්‍රාමීණ බැංකුව සහ මේ ග්‍රාමීණ බැංකුව ආරම්භ කරපු මේ ක්‍රියාවලිය සම්බන්ධව මොකද්ද බංග්ලාදේශයේ සාමාන්‍ය ජනතාව තුළ තියෙන අදහස කියලා. මම කියන්නේ මේ ලෝකේ නොබෙල සාමතාගය ගත්තු මයික්‍රෝ ෆයිනෑන්ස් වල පියාවස සලකන සමහර පුද්ගලයා පිළිබඳව ඒ රටේ ප්‍රධාන දේශපාලන පක්ෂයක් වගකීමෙන් කියන දෙයක්. මම කෝට් කරනවා. General perception on Grameen Bank founder within common people is not good. Upper class people only praise Dr. Yunus and he got Nobel Prize on peace. His microcredit system exploited people ruthlessly. Interest of Grameen microfinance system is very high, near about 50%. Enisakaru sabapettu meeni mama kiyanne me Nobel taaka gatta kena. Etumage honda patit athi mam meka vitarak etuma manine ne. නමුත් අපේ රටේ ගත්තත් මේ මයික්‍රෝ ෆයිනෑන්ස් සම්බන්ධව ගත්තොත් අපි දන්නවා ඉන්න ගොඩක් අය මහා දවැන්ත අති දවැන්ත ධනයක් මේ කුඩා ජනතාවන් සූරාකල කරනවා. මම කියනවා කාන්ත ඇමතුමියක් වශයෙන් ඔබතුමිය මේක වැඩිපුරම සූරාකර ලක් වෙන්නේ කාන්තාව. ඉතින් ඒ නිසා අපේ යෝජනාව තමයි වහාම මේ මම කියන්නේ ලොකුවට හරි පොඩියට හරි මේ ශුද්ධ මූල්‍ය ණය දෙන ආයතන අඩු ගානේ දැන් අලුතෙන් පටන් ගැනීම නතර කරවා. මේ තියෙනක හොඳටම ඇති. తాවකාලිකව තහනම් කරා. ඊපස්සේ තියෙනේවා සමාලෝචනය කරන්න අවුරුද්දක් හරි අරගෙන. මම දන්න ඔබතුමීගේ අමාත්‍යංශය රයිටි දෙයක් නෙමෙයි ඒක. නමුත් එහෙම අවුරුද්දක් හරි සමාලෝචනය කරලා මේකට යම්කිසි විධිමත් ක්‍රමයක් හදන්න. මොකද මෙතන නැත්තම් වෙන දේ තමයි මිනිසුන් ඉතාමත්ම දරුණු ආකාරයේ ගොදුරු බවට පත් වෙනවා. ඒ වගේම ඒ දූෂිත පුද්ගලයන් ක්‍රමානුකූලව ධනය ගොඩනගා ගැනීම හරහා ඔවුන් දේශපාලනඥයන් සමග සම්මතා ඇති කර ගන්න. ඔවුන් සමහර මාධ්‍ය සමග සමහර නිලධාරීන් සමග සම්බන්ධතා ඇති කර ගන්න. එතන මේ ප්‍රශ්න පත්තු වෙලා දැන් උදාහරණයක් ගත්තොත් ETI එක. දැන් ETI එකේ මිනිස්සු අසරණ වෙලා නන්නත්තරලා සීදිනසා ගන්නකම් ගරු සභාපතිතුමියනි ඒක හරියාකාරව වාර්තා වෙන්නේ නැත්තේයි. ඒවා ධනවත් බලවත් පුද්ගලයන්ගේ මම කියන්නේ දේශපාලනඥයෝ පමණක් කිය. ධනවත් බලවත් ආයතන තිබෙනවා. ඒ ධනවත් බලවත් ආයතන හැම එකක්ම ඒගොල්ලෝ අල්ල ගන්නවා. ඒගොල්ලන්ට වෙනම පින්තූර දෙනවා ජාතියේ මව මොනවාද අසරණ සරණයන් අයගේ වීරවරිය ඔහොමනේ ඒවා දෙන්නේ. මොකද හැම සාමාන්‍යයෙන් ගරු සභාපතිතුමා විශ්වාස කරන දෙයක් තමයි ඒ ඔය තමන්ගේ අවංකභාවය ගැන තමන්ගේ මේ පරිත්‍යාගශීලී බව ගැන වැඩිපුර මාධ්‍ය වලින් වාර්තා කරගන්න උදවිය සාමාන්‍යයෙන් අන්ත දූෂිතයෝ. එතකොට ETI එකේ গোল্ডන් කී එකේ මරණකම්ම සීනසා ගන්නකම්ම කවුරුත් කතා කරේ නැහැ. ඒක গোল্ডන් කී එක පළවෙනි සිද්ධිය නිසා අපිට ඒක එච්චර දැනුන්නේ නැහැ කාටවත්. ඒ නිසා මම කියන්නේ එකයි මේ මයික්‍රෝ ෆයිනෑන්ස් කියලා මිනිසුන්ගේ උදව්වට අපේ කාද වංචනිකයන්ට ධනවතුන්ට සල්ලි පොදි ගහගන්න තනබ්බාට පත්ලා තිබෙන නිසා ඇමතුමේගේ අමාත්‍යංශ විවාදෙදී මේකට කරන්න ලොකු දේවල් නැති වෙයි මේ ණය සහන දීම හැර. නමුත් ආණ්ඩුවක් වශයෙන් ඔබතුමාලට බෑ. ඔබතුමාලා ගම් වතුරක් ආවම බලන් ඉන්නේ නැහනේ. ආණ්ඩුවට වගකීමක් තියෙනවා ගම් වතුරේ මිනිස්සු පීඩාවට උනාම ලක් බේර ගන්න. ඒ වගේ මේක ඊට වඩා ලොකු හානියක්. ඒ නිසා මගේ ඉල්ලීම තමයි කරුණා කරලා මේ ශුද්ධ මූල්‍ය ආයතන ලියාපදිංචි හෝ ලියාපදිංචි නැති නැවත ලබා දෙන එක නතර කරන්න. ග්‍රාමීය වශයෙන් යම් කිසි කණ්ඩායමක් දැන් ගමේ අල්ලපු ගෙදර මිනිස්සු අනිත් මිනිස්සුන්ට ණය දෙන එක නෙමෙයි මම මේ කියන්නේ. ඒවා ප්‍රශ්නයක්. ඒවා ප්‍රශ්න තිබ්බත් අපි ඒවා පාලනය කරන්න බෑ. නමුත් මම ඔබතුමින්ගේ ඉල්ලා සිටිනවා කරුණා කරලා නීතියක් සම්පාදනය කරන්න යම් කිසි ගමකට ආයතන මට්ටමින් ඇවිල්ලා යම් කිසි ආයතනයක් ලෙස ඇවිල්ලා මේ ආකාරයට ණය දෙනවා නම් අඩුම ගානේ ග්‍රාම නිලධාරීවරයාගේ සහතිකයක් ගන්න ඕනේ කියලා. නැත්තම් මේක පාලනය කරන්න බෑ. විශේෂයෙන්ම ගත්තොත් ගොඩක් මන්තුරු කිව්වා මේ කාන්තාවන් සම්බන්ධ ප්‍රශ්නේ කාන්තාව මෝඩ නිසා නෙමෙයි. ඔවුන් දුප්පත්කම නිසා ඔවුන්ට පෙන්වනවා කරු සභාපතිතුමියනි දවසකට මේක යන්නේ මෙහෙමයි දවසකට ගෙවන්න තියෙන රුපියල් 38යි
58යි. ඔබතුමාගේ කාලය අවසන් වෙනවා.
හරි මට විනාඩියක් අවසන් කරනවා. ඔවුන් කියනවා ඔබ ගෙවන්න ඕන දවසකට රුපියල් 38යි. දවසකට රුපියල් 58යි ගෙවන්න ඕනේ කියලා මිනිසුන්ට කියනවා. ඉතින් මිනිසු රවටෙනවා. ඉතින් රුපියල් 58ක් දවසකට ගෙවන එක මහා කර්මාන්තයක් නෙමෙයිනේ. නමුත් ඇත්තටම ගත්තොත් එහෙම ගරු සභාපතිතුමනි මේ යාපනයේ දිස්ත්‍රික් ලේකම්තුමා කියලා තියෙනවා. එතුමා ළඟට ආපු ප්‍රශ්න වලට දාලව එක රුපියල් ගත්ත රුපියල් 100 රුපියල් 160 ගෙවන්න වෙනවා කියලා. එසා ඔබතුමීගේ ඉල්ලා සින්නේ කරුණා කල්ලා මේක ප්‍රචලිත කරන්න මේ නහසහන සේවා මණ්ඩලය දෙක හැම දිස්ත්‍රික්කම් කාර්යාලයකම පැමිණිලි බාර ගන්න අංශයක් ආරම්භ කරන්න මේකට ඔන්ලයින් සෝෂල් මීඩියා පාවිච්චි කරලා සෙන්ටර් එකක් හදන්න ඔබතුමීගේ මණ්ඩලයට පැමිණිලි කරන්න කමියුනිකේෂන් ඩිරෙක්ටර් කෙනෙක් පත් කරලා ඊට අමතරව අපි ආණ්ඩුවෙන් ඉල්ලන්න මෙතන හර්ෂ ඇමතිතුමා ඉන්න නිසා එතුමා ආර්ථික සම්බන්ධ ඇමතිවරයෙක් නිසා මම දන්න තරමින් කරුණා කරලා ලියාපදිංචිය නතර කරලා මේවා රිවියු කරලා දැඩි නීති පනවන්න ඕනම තක්කඩියට ණය දෙන්න පුළුවන් දැනට තියෙන ක්‍රමවේදය සීමා කිරීම සඳහා බොහොම ස්තුතියි.